ගරු මහාචාර්ය අශු මාරසිංහ මහත්මයා.
මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ඔබතුමා මූලාසනයේ ඉන්න වෙලාවේ කතා කරන්න ලැබීම ගැන සන්තෝෂයටපත් වෙනවා. ඒ වගේම මම මේ මොහොත යොදා ගන්නවා අපේ නියෝජ්‍ය අභිනවයෙන්පත්තු අපේ නියෝජ්‍ය කතානායකතුමාට සුබ පතන්නට. එතුමාව පත් කරන්නට යෝජනා ස්ථිර කරපු මන්ත්‍රීවරයෙක් හැටියට මේ පාර්ලිමේන්තුවේ දීර්ඝ කාලයක් සිටි මන්ත්‍රීවරයෙක් ලෙස එතුමාව අපිට නියෝජ්‍ය කතානායකවරයා හැටියට පත් කරගන්න ලැබීම ගැන සන්තෝෂයටපත් වෙනවා. අද ආරක්ෂක අමාත්‍යාංශ ඒ යටතේ කතා කරන ජාතික ආරක්ෂක අරමුදල් පනත සංශෝධනය කිරීමේ මේ පනත් කෙටුම්පත හා අදාළව ඊට අදාළ අනෙකුත් ආයතන ගැනත් කතා කරන්න බලාපොරොත්තු වෙනවා. විශේෂයෙන් රණවිරු සේවා අධිකාරිය, ඊට අමතරව කොතලාවල ආරක්ෂක විද්‍යාපීඨය මේ අධිකරණ ගැන අද සාකච්ඡාවට භාජනය කරන්න සූදානම් වෙනවා. මුලින්ම මේ ජාතික ආරක්ෂක අරමුදල් පනත ගැන කතා කරාම මුලාසනාරූර මන්ත්‍රීතුමනි, මේ වෙලාවේ අපි සිහිපත් කළ යුතුමයි මේ ජාතික ආරක්ෂක අරමුදල ස්ථාපිත කළ දිවංගත ලලිත් ඇතුළත්මුදලි ඇමතිතුමා. එතුමා තමයි මේ ආබාධිත සෙබළු, අතුරුදහන් සෙබළු, මේ සෙබළුන් වෙනුවෙන් ඒ තමන් කළ යුතු කාර්ය, රට ජාතිය හැටියට තමන් කළ යුතු කාර්ය සඳහා අවශ්‍ය වන අරමුදල් රැස් කර ගැනීම සඳහා තමයි මේ ජාතික ආරක්ෂක අරමුදල ඇති කළේ. මේ ජාතික ආරක්ෂක අරමුදල ඇති කරපු අවස්ථාවේ නියමයන් වුණේ ඒවකට සිටි ඇමතිවරයා හෝ ජනාධිපතිවරයා හෝ ජනාධිපතිවරයා විසින් පත්කරන ඇමතිවරයෙක් විසින් පාලනය කිරීම. නමුත් මේ ජාතික ආරක්ෂක අරමුදල් සංශෝධන පනත සම්බන්ධයෙන් අපි පාර්ලිමේන්තුවේ ආංශික අධීක්ෂණ කාරක සභාව, ජාතික ආරක්ෂා සම්බන්ධයෙන් කාරක සභාවෙත් සාකච්ඡා කරා. මේ වර්තමානයේ ජනාධිපති ලේකම්, ආරක්ෂක අමාත්‍යාංශයේ ලේකම්, අතිකරු ජනාධිපතිතුමා විසින් පත්කරන ලබන සමාජිකයෙක් කියන කාරණා ඇතුළත් වෙලා තියෙනවා. අපි කල්පනා කරනවා මේ කාරණා මේ පාලක මණ්ඩලයේ මෙසේ සිටීම වගේම මේ ජාතික ආරක්ෂක අරමුදල සම්පූර්ණයෙන් වගකීම ජාතික ආරක්ෂක ඇමතිවරයා හෝ ජනාධිපතිවරයා අතේ තිබිය යුතුයි කියන කාරණේ මේ ගැන නැවතත් සලකා බැලුවොත් හොඳයි කියලා අපි විශ්වාස කරනවා. ඊළඟට ජාතික ආරක්ෂක මේ අරමුදල ප්‍රධාන කාර්යයක් තමයි රණවිරු සුබසාධන කටයුතු වෙනුවෙන් රජය විසින් ආරම්භ කරන ලද රණවිරු සේවා අධිකාරිය හරහා ඒ මුදල් යෙදවීම. දැන් රණවිරු සේවා අධිකාරිය ගැන කතා කරාම අද රණවිරු සේවා අධිකාරියේ සභාපතිනිය අපේ අනෝම පොන්සේකා මැතිනිය, අපි අපේ ජාතික ආරක්ෂා පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවෙත් විශේෂයෙන් එතුමියට ස්තුතිවන්ත වුණා. මට මතක් වෙනවා මයන්ත දිසානායක මන්ත්‍රීතුමා මේ ගැන විශේෂයෙන් සඳහන් කරා. ඒ වගේම රණවිරු සේවා අධිකාරී සභාපතිතුමිය හැටියට පත්ුණේ එතුමිය මේ රටේ රණවිරුවන් වෙනුවෙන් කතා කරන් ඉන්න ඉතාමත් ඒ ගැන දැනුවත්කමක් තියෙන, වගකීමක් ගත හැකි, කිසිම කෙනෙකුට ඒ ගැන විරුද්ධ නොවිය හැකි ආකාරයේ රණවිරු සේවා අධිකාරිය ක්‍රියාත්මක වීම ගැන අපි පැසසීමට ලක් කළ යුතුමයි. එතුමියගේ නායකත්වයේ හැටි ගැන කිව්වොත් එතුමිය තමයි මේ රටේ රණවිරුවන් විඳපු දුක් ගැන වැඩියෙන්ම දන්න තැනැත්තිය. ඒ නිසා එතුමියට වගකීමක් තියෙනවා තමන්ගේ අත්දැකීමත් එක්ක එකතු වෙලා මේ රණවිරුවන්ට ඒ අවශ්‍ය සුබ සාධන සම්පාදනය කරන්න. මේ රණවිරු සේවා අධිකාරියේ කටයුතු ගැන සඳහන් කරොත් අපිට සමහර වෙලාවට විවිධ අවලාද නැගෙනවා. මේ වර්තමානයේ මේ ආණ්ඩුව රණවිරුවන් සලකන්නේ නැහැ කියන එක. ඇත්තට මේ රණවිරු සේවා අධිකාරිය කරලා තියෙන වර්තමාන කාර්ය 2015, 16, 17 වසර තුන තුළ කරලා තියෙන කාර්යයන් දිහා බැලුවාම කලින් වසරවලට වඩා වැඩියෙන් රණවිරුවන් වෙනුවෙන් අපි ක්‍රියාත්මක වෙලා තියෙනවා. මේ ව්‍යාපෘති හැටියට විරුසර වරප්‍රසාද ව්‍යාපෘතිය මේක 2016/1/25 දින ඇරඹුණේ. ඒ යටතේ යුද්ධමය කාල සීමාව තුළ මේ සේවය කර 2009 වෙනුවට නිලධාරීන් සඳහා නියමිත වසර 20ක, ඒ වගේම සිසු නිලයන් සඳහා නියමිත වසර 22ක ආදී වශයෙන් තවදුරටත් විශ්‍රාම ගොස් සිටින අයත් රණවිරුවන් වෙත මේ වරප්‍රසාද කාඩ්පත් ප්‍රමාණය ලබා දීලා තියෙනවා. සම්පූර්ණ එකතුව හැටියට 29,084ක්, යුද්ධ හමුදාවට, නාවික හමුදාවට 2,566ක්, ගුවන් හමුදාවට 2,129ක්, පොලිසියට 5,340ක්, සිවිල් ආරක්ෂක දෙපාර්තමේන්තුවට 972ක් ආදී වශයෙන් 40,091ක විරුසාර වරප්‍රසාද ලාභීන් හැටියට ඒ අඳුනාගෙන උන්ට ඒ වරප්‍රසාද ලබා දීලා තියෙනවා. ඒ වගේම තමයි විරු සුමිතුරු නිවාස ව්‍යාපෘතිය. මේ ව්‍යාපෘතිය හරහා මුළු නිවාස ගණන 3650ක් මේ වන විටත් නිවාස ඉදිකරන්න ඉලක්ක ගත වෙලා තියෙනවා. 2017 913ක්, 2018 912ක් ආදී වශයෙන් මේ වෙන ක්‍රියාත්මක වෙමින් පවතිනවා. ඒ වගේම තමයි දැනට ක්‍රියාත්මක වෙලා තියෙන කාර්යයන්වල වටිනාම කාර්යයන් හැටියට ගත්තොත් මේ රණවිරු දූදරුවන් වෙනුවෙන් ශිෂ්‍යත්ව ප්‍රමාණයන් පසුගිය කාලය තුළ ගත්තොත් 2012 රණවිරු දූදරුවන් වෙනුවෙන් ඉතුරු මායජන ශිෂ්‍යත්ව 350ක් පමණ තිබුණේ. නමුත් 2015 එය 520 දක්වා, 2016 වෙනකොට 821ක් දක්වා ආදී වශයෙන් වැඩි වෙලා තියෙනවා. ඊට අමතරව අපොස සාමාන්‍ය පෙළ හා උසස් පෙළ ශිෂ්‍යත්වලාභීන් දෙගුණයකින් වැඩි වෙලා තියෙනවා. 2012 122, ඒ වගේම 2014 191ක් තිබුණේ, 2015 2353 දක්වා වැඩි වෙලා තියෙනවා. මෙවැනි ක්‍රියාකාරකම් අපි කතා කරාම දැන් මාපිය සුරැකුම් මාපිය රැකවරණ මේ මාපිය රැකවරණ 2012-13 සඳහන් වෙලා තිබුණෙත් නෑ. නමුත් 2015 වෙනකොට 28394ක්, 2017 වෙනකොට 35446ක මාපිය රැකවරණ ලබා දෙන්න හැකියාව ලැබිලා තිනවා මේ ආණ්ඩුවේ හැටියට. ඒ නිසා නැවතත් රණවිරු සේවා අධිකාරියේ නියමිත කාර්යයන් ඉතාමත් කීර්තිමත් විදියට ඉටු කරන අනෝමා පොන්සේකා මැතිනියට සුබ පතන්නට, ඒ වගේම එතුමිය කරන කාර්යභාරය පැසසුමට ලක් කරන්න අපි මේ අවස්ථාවේ යොදා ගන්නවා. ඒ වගේම මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපි ආංශික අධීක්ෂණ කාරක සභාවේ විශේෂයෙන් ජාතික ආරක්ෂාව සම්බන්ධයෙන් කාරණා සාකච්ඡා කරනකොට අපි සාකච්ඡා කරපු තව කාරණාවක් තමයි අකුරේගොඩ හමුදා මූලස්ථාන සංකීර්ණයේ ඉදිරි පිළිබඳ කටයුතු. මේ අකුරේගොඩ හමුදා මූලස්ථාන සංකීර්ණය ඉදි වෙන්නේ කොළඹ කොටුවේ තිබුණ ඒ යුද්ධ හමුදාවට අයති ඉඩම් ටික චීනයට විකිණීමෙන් පස්සේ. ඇත්තටම මේ හමුදා මූලස්ථාන ඉදිකිරීම සම්බන්ධයෙන් ප්‍රශ්න රාශියක් තියෙනවා. එකක් තමයි ප්‍රධානම ප්‍රශ්නේ, නෛතික ප්‍රශ්නයක් තිබුණා අපි සාකච්ඡා කළා කාරක සභාවෙත්. මොකද අපිට මතකයි අර 9/11 ඇටෑක් එක, නැත්නම් ඇමරිකාවේදී වුණ පෙන්ටගනේට වුණ ඇටෑක් එක. ඒතර මේ ඇටෑක් එකේදී අපි දැනගත්ත දෙයක් තමයි ලෝකෙම ඒ සඳහා ඒ වුණ කාරණයක් එක්ක ලෝකෙම පිළිගත්තේ න්‍යායක් තිබුණා. ඒ තමයි හමුදා මූලස්ථාන සියල්ල එක තැනකට ගේන්නේ නැහැ කියන එක. නමුත් මේ ලංකාවේදී අපි ඒක ක්‍රියාත්මක කළේ නැහැ. යුද හමුදාව, ගුවන් හමුදාව, නාවික හමුදාව, මේ සියලුම හමුදා ටික එක තැනකට ගේන්න තීරණය කරා. මම හිතන්නේ මේක ආරක්ෂාව සම්බන්ධයෙන් ගත්ත වැරදි තීරණයක් කියලා අපි කල්පනා කරනවා. මේ කාරණේ වඩාත් අපිට වාර්තාගත වෙන විදිහට විවාදාත්මක කාරණා කීපයක් තියෙනවා. එකක් තමයි මේ විශාල ව්‍යාපෘතිය බිලියන 69ක් වන මේ විශාල ව්‍යාපෘතිය සඳහා කන්සල්ටන්සි සර්විස් එක ලබා දෙන්න කෙලින්ම පත් කරලා තිබුණේ මුදිත ජයකොඩි කියන මහත්මයව. නමුත් මම අගය කරනවා මේ මොහොතේ, මොකද වර්තමාන ආරක්ෂක ලේකම්වරයා අපේ කපිල වෛද්‍යරත්න මැතිතුමාගේ මූලිකත්වයෙන් මේ තීරණය වෙනස් කරලා රජයේ ආයතනයක් වන CECB ආයතනයට මේ ලබා දෙන්න ගත්ත ක්‍රියාමාර්ගය ඇත්තටම ඒක අපි ට්‍රාන්ස්පේරන්සි එක විනිවිදභාවය ගැන කතා කරොත් ඒක ඉතාමත් කාලෝචිත ක්‍රියාවක්. ඒ හරහා අපිට අවස්ථාව ලැබිලා තියෙනවා මේ වරද නිවැරදි කරගන්න. ඒ හරහා අපිට ලැබෙයි මේ අකුරේගොඩ හමුදා මූලස්ථානය වැරදි තීරණයක් වුණත් සෑදිය යුතු වෙනවා. ඒ නිසා ඉදිරියේදී විනිවිදභාවයකින් මේ කාර්ය කරන්න අවස්ථාව ලැබෙයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා. ඊළඟට අද මම කතා කරන්න කැමති මේ කොතලාවල ආරක්ෂක විද්‍යාපීඨයේ විද්‍යාලයේ වර්තමාන තත්ත්වය. අද විශේෂයෙන් අපි ස්තුතිවන්ත වෙනවා ජෝන් කොතලාවල රාජ්‍ය ආරක්ෂක අභ්‍යාස ආයතනයේ පනත අපිට අද ඉදිරිපත් කරන්න ලැබුණා. මේ හරහා රටේ තිබුණ විශාල ප්‍රශ්නයක්.
ගරු මන්ත්‍රීතුමා, මේ ගරුතර මන්ත්‍රීතුමා,
මම මූලාසනෙන් දැනගන්න කැමති අද න්‍යාය පුස්තකයේ අංක 33ට තියෙන ජාතික ආරක්ෂක අරමුදල් 50 කෙටුම්පත පිළිබඳ ඡන්ද විවාදය.
ඔව්.
දැන් අතවශ්‍යම මෙතන මතුණා මේ කොතලාවල ආරක්ෂක පීඨයේ පනතත් ඉදිරිපත් කරා ඒක අද විවාදයට සම්බන්ධද කියන එක දැනගන්න කැමතියි. මම න්‍යාය පුස්තකේ නෑ ඒක. ඒ නිසා අපි
නෑ ඒ පනත ඉදිරිපත් කරලා පබ නෑ ප්‍රෙසෙන්ට් එකේ.
එයි.
අද විවාදයක් නෑ. අද විවාදයක් නෑ.
වාදේ විස්තරක දෙනවා. ඒක නිසා අපි ඊළඟ දවසේ ගැන කතා කරමු.
විශේෂයෙන් මම සඳහන් කරන්න කැමති රාජ්‍ය ආරක්ෂක ජාතික ආරක්ෂක කටයුතු සඳහා මේ ආරක්ෂක විශ්වවිද්‍යාලයේ ක්‍රියාත්මක වෙන ඒ වගේම ආරක්ෂක ත්‍රිවිධ හමුදාව වෙනුවෙන් ඇති කරන ලද විශ්වවිද්‍යාලයක් හැටියට ආරක්ෂාව සඳහා ඒ දූදරුවන් වෙනුවෙන් ඇති කරන ලද විශ්වවිද්‍යාලයක් හැටියට මේ කාර්යයන් ගැන කතා කරන්න. මේ මොහොත වන විට අපි දන්නවා සයිතම් ප්‍රශ්නය විසඳන්න කොතලාවලක ආරක්ෂක විශ්වවිද්‍යාලයත් එක්ක සම්බන්ධ කරලා දැනටමත් මේ ප්‍රශ්නේ විසඳන්න ඒ අවශ්‍ය පහසුකම් සලසමින් ඉන්නේ. ඒ වගේම මේ විශ්වවිද්‍යාලයත් එක්ක දැනට තියෙනවා ශික්ෂණ රෝහල. මේ ශික්ෂණ රෝහලේ වර්තමාන තත්ත්වයේ පැසසුමට ලක් කළ යුතුයි. මොකද වර්තමානයේ දිනකට ලෙඩුන් 600ක් පමණ මේ රෝහලෙන් තමන්ට අවශ්‍ය ප්‍රතිකාර ලබා ගන්නවා. මම හිතන්නේ මේ ප්‍රදේශයේ හැටියට ගත්තොත් ජනගහනය අධික ප්‍රදේශයක තියෙන මේ රෝහල අපිට තවදුරටත් රෝහල්ට අවශ්‍ය කාරණා ටික සම්පාදනය කරගන්න ලැබුණොත් අපි ගරු ලේකම්තුමා ඉන්නවා එහෙම ලැබුණොත් අපිට හැකියාවක් ලැබෙනවා ජාතික අවශ්‍යතාවයන් ඉටු කරන්න මේ රෝහල හරහා තව තවත් පහසුකම් සලසා දෙන්න. ඒ නිසා සෞඛ්‍ය අමාත්‍යාංශයත් එක්ක එකතු වෙලා මේ කාරණා ගැන පරීක්ෂා කරලා අපිට හැකියාව ලැබුණොත් ඒ නිවැරදි කිරීම ටික කරගෙන ඉදිරියට යන්න මම හිතන්නේ ඉතාමත් වටිනවා. ඒ වගේම තමයි මේ කොතලාවල ආරක්ෂක විශ්වවිද්‍යාලයේ දැනට පීඨයන් රාශියක් තියෙනවා. උදාහරණ හැටියට ආරක්ෂක හා උපක්‍රමික අධ්‍යයන පීඨේ, පශ්චාත් උපාධි අධ්‍යයන පීඨේ, වෛද්‍ය පීඨේ, ඉංජිනේරු පීඨේ, නීති පීඨේ, කලමනාකරණ සමාජ විද්‍යා මානව ශාස්ත්‍ර පීඨේ, සමසෞඛ්‍ය පරිගණක ආදී වශයෙන්. එනිසා විශේෂයෙන් වෛද්‍ය විද්‍යාව ගැන මම මේ මොහොතේ සඳහන් කරන්න කැමති අපි නැවත වාද කරන්න පුළුවන් මේ කොතලාවල ආරක්ෂක විද්‍යාපීඨේ. නමුත් අද මේ කාරණේ ඉතාමත් වටිනා කාරණයක් නිසා මුලාසනාරුවර මන්ත්‍රීතුමනි මට සඳහන් කළ යුතුමයි. මේ වෛද්‍ය පීඨේ දැනට ඉගෙන ගන්න ශිෂ්‍යයින්ට අමතරව සයිතම් එකේ ශිෂ්‍යෝ 700 ගණනක් අලුතෙන් ඉගෙන ගන්න සැලසුම් සදලා තියෙනවා. ඒ නිසා මේ වෛද්‍ය පීඨේ හරහා අපිට අවස්ථාවක් ලැබෙනවා වැඩිපුර ළමයි 700 ගණනකට මේ විශ්වවිද්‍යාලය හරහා වෛද්‍ය විද්‍යාව හදාරන්න අවස්ථාව ලබා දෙන්න. ඒ වගේම තමයි අපි මේ කාරණා සම්බන්ධයෙන් අවධානය යොමු කළ යුතු වෙනවා. දැනට වෛද්‍ය පීඨයට ඇතුළත් කරන ප්‍රධාන වශයෙන්ම ත්‍රිවිධ හමුදාවට අවශ්‍ය වෛද්‍යවරුන් අවශ්‍ය ප්‍රමාණය තමයි මූලික වශයෙන් ඇතුළත් කරනු ලබන්නේ. නමුත් මුලාසනාරුවර මන්ත්‍රීතුමනි මේ වෛද්‍ය පීඨයට ඇතුළත් කරන මන්ත්‍රීව විශේෂයෙන් මේ විශ්වවිද්‍යාලයට ඉගෙන ගන්න දරුවන් මේ දරුවන් යුද හමුදාව ඒ වගේම නාවික හමුදාව ගුවන් හමුදාව වගේම අනාගතේ අපිට හැකියාවක් ලැබුණොත් තවත් වෙනත් ආකාරයේ ක්‍රමවේද අලුත් පනතකින් හරි තවත් වැඩි වැඩියෙන් ශිෂ්‍යව අරගෙන මෙතන සියලු මන්ත්‍රීවරුන් මේ සඳහා සහයෝගය ලබා දිය යුතු වෙනවා. වැඩි වැඩියෙන් ශිෂ්‍යව අරගෙන මේ
Order please. I wish to announce that this house cordially welcomes Honorable Mrs. Helen Conway Mauroud, Member of Senate of France, now present at the Speaker's Gallery. Thank you. Welcome.
ඒ කාරණයක් මතක් කරන්න දෙන්න කැමතියි. ඒ නිසා අද මේ කතා කරන අපේ ජාතික ආරක්ෂක අරමුදල සම්බන්ධයෙන් විවාදයේදී මේ විශ්වවිද්‍යාලයේ ප්‍රශ්නේ වගේම කොතලාවල ආරක්ෂක විද්‍යාපීඨයේ ප්‍රශ්නය ඒ වගේම අකුරේගොඩ හමුදා මුලස්ථාන සංකීර්ණයේ ප්‍රශ්න ගැන වැඩි වැඩියෙන් අවධානය යොමු කරලා මම හිතන්නේ નિયમિત ඒ ක්‍රියාමාර්ග ගත්තොත් අපිට හැකියාවක් ලැබෙනවා ජාතික ආරක්ෂක අරමුදල වගේම මේ ආරක්ෂක අමාත්‍යාංශයේ යටතේ තියෙන කාරණාවලට වැඩි වැඩියෙන් අවධානය යොමු කරන්න. මට කාලය ලබා දීම ගැන ස්තුතිවන්ත වෙමින් මගේ කතාව අවසන් කරනවා.
බොහොම ස්තුතියි. ගරු මලිත් ජයතිලක මන්ත්‍රීතුමා.
මුලසන හොබවන ගරු මන්ත්‍රීතුමනි, බොහොමත්ම ස්තුතියි මට අවස්ථාව ලබා දීම සම්බන්ධයෙන්. විශේෂයෙන්ම ජාතික ආරක්ෂාව පිළිබඳ ආංශික අධීක්ෂණ කාරක සභාවේ සභාපතිවරයා හැටියට අද දවසේ මේ ජාතික ආරක්ෂක අරමුදල සංශෝධන පනත සම්බන්ධයෙන් අදහස් දැක්වීමට මේ ආකාරයෙන් ලබා අවස්ථාව ලබා දීම පිළිබඳව නැවත ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් විශේෂයෙන්ම මේ ආරක්ෂක ජාතික ආරක්ෂක අරමුදල සම්බන්ධයෙන් අපේ ආංශික අධීක්ෂණ කමිටුවේ සමාජික මහත්වරුන් අපි සියලු දෙනා සාකච්ඡා කළා. එහිදී මූලික වශයෙන් අපි යෝජනා කීපයක් ඉදිරිපත් සංශෝධන කීපයක් ඉදිරිපත් කළා අතර විශේෂයෙන්ම මේ ජනාධිපති ලේකම්වරයා සහ ආරක්ෂක අමාත්‍යාංශයේ ලේකම්වරයා කියන ඒ හැටියට ඒක නම් කළා තිබුණා. අපේ අදහස උනේ යම් කිසි ආකාරයක අර අපේ කමිටු සමාජික මහත්වරුන් මයන්ත දිසානායක ගරු මන්ත්‍රීතුමත් ආශු මාරසිංහ අපේ මන්ත්‍රීතුමත් කිව්වා වගේම අපි ඒ අපේ අදහස උනේ අපි යෝජනා කළා මේ මිලියන 1067ක් වගේ වෙන විශාල මුදල් ප්‍රමාණයක් තියෙන අරමුදලක් ජනාධිපතිවරයා හෝ ආරක්ෂ ඒ විශේෂභාර ආරක්ෂක අමාත්‍යවරයාත් මේ ඒ බෝඩ් එකේ නැත්තම් ඒ කමිටුවේ ඒ සමාජිකයේ විය යුතුයි කියන එක අපි ඒ අවස්ථාවේදී යෝජනා කළා. කොහොම වුණත් අපි බලාපොරොත්තු වෙන ඒක ඒ යෝජනාව සංශෝධනය ඉදිරිපත් වීම වැදගත් කියලා. කොහොම වුණත් 1985 දී අපි කතා කළා වගේම එවකට හිටපු ජාතික ආරක්ෂක ඇමතිවරයා ලලිත් ඇතුළත් මුදල් මැතිතුමා මේ අරමුදල ආරම්භ කිරීමෙන් බලාපොරොත්තු වුණේ. ඒ අවස්ථාව වෙනකොට යුද්ධය ආරම්භ වෙලා අවුරුදු දෙකක් වගේ සුළු කාලයක් තිබුණේ. ඒ තත්ත්වය තුළත් ඒ අවුරුදු දෙක ඇතුළෙත් තිබිලා තියෙනවා අපිට පේන විදිහට අවුරුදු දෙක ඇතුළෙත් ඒ ශ්‍රී ලංකා හමුදාවට නැත්නම් ත්‍රිවිධ හමුදාවෙම අවශ්‍යතාවක් තිබිලා තියෙනවා ඒ යුද්ධයෙන් ආබාධිත වෙන සහ විශ්‍රාම ගන්න වෙන යුද්ධයට මුහුණ දීලා යම්කිසි ප්‍රශ්නකාරී තත්වයකට පත්වෙන ත්‍රිවිධ හමුදාවේ සෙබළුන් නිලධාරීන් වෙනුවෙන් යම්කිසි ආකාරයක සුබ සාධන කාර්යයක් ඉටු කිරීම ඒ සඳහා තමයි ඒ සුබ සාධන කාර්යය මූලික කරගෙන තමයි මේ අරමුදල ජාතික ආරක්ෂක අරමුද පිහිටුවලා තින්නේ. මං හිතන්නේ එහෙමනම් ජාතික ආරක්ෂක අරමුදලේ මූලික මුඛ්‍ය පරමාර්ථය තමයි ත්‍රිවිධ හමුදාවේ ඒ මියගිය ආබාධිත සහ වෙනත් ප්‍රශ්නකාරී තත්ත්වයන්ට ලක්වෙච්ච ඒ ආරක්ෂක හමුදා සෙබළුන්ට සහ නිලධාරීන්ට යම්කිසි සුබසාධන ක්‍රියාවලියක් ආරම්භ කිරීම. කොහොම වුණත් අපි පසුගිය කාලයේ පුරා මේ අරමුදලේ ක්‍රියාකාරීත්වය බැලුවහම අපිට පෙනී ගිය එකක් තමයි මේ අරමුදලේ ඒ ක්‍රියාකාරීත්වය යම්කිසි සීමා සුළු පරාසයක තමයි ක්‍රියාත්මක වෙලා තියෙන්නේ. විශේෂයෙන්ම ඒ ආබාධිත යුද්ධෙන් ආබාධිත අතුරුදහන් වෙච්ච ඒ වගේ ඒ රණවිරුවන්ගේ නැත්නම් යුද හමුදා සමාජිකයන්ගේ නිවාස ප්‍රශ්නයට පිළිතුරු ලබා දීම විසඳුම ලබා දීම නැත්නම් ඒ හමුදා සමාජිකයන්ගේ දරුවන් පහ වසර ශිෂ්‍යත්වයේ පහ ශ්‍රේණී ශිෂ්‍යත්වයේ සමත් වුණාම ඒ අයට යම්කිසි ශිෂ්‍යත්ව අරමුදලක් ලබා දීම වගේ යම්කිසි සුළු පරාසයක විතරයි මේ අරමුදල ක්‍රියාත්මක වෙලා තින්නේ. විශේ෷යෙන්ම මිලියන 1067ක් වගේ ඒ විශාල මුදලක් තිබුණත් අර වගේ සුළු පරාසයක විතරයි ක්‍රියාත්මක වෙලා තියෙන්නේ. ඉතින් මම යෝජනා කරන්න කැමති මේ අරමුදලේ විෂයපතය ඒ කාර්යභාරය මීට වඩා පුළුල් විය යුතුයි කියලා මේ වගේ සුළු පරාසයක ක්‍රියාත්මක වීමෙන් තොරට ඔබට ගිහිල්ලා. විශේෂයෙන්ම අපි දන්නවා අපි දැන් ගත කරන්නේ පශ්චාත් යුදමය තත්ත්වයක් පශ්චාත් යුදමය ශ්‍රී ලංකාවක් 2009 මැයි මාසේ 18 හෝ 19 වෙනිදාන් පස්සේ අපි පශ්චාත් යුදමය රටක් හැටියට තමයි අපි හඳුන්වන්න පුළුවන් අවුරුදු 9ක් ගිහිල්ලත්. මොකද ලෝක ඉතිහාසයේ දෙවන ලෝක යුද්ධය අවසන් වුණාට පස්සේ යුද්ධයක් ආශ්‍රිතව වැඩිම කටුක අත්දැකීම් තියෙන සිද්ධිය තමයි වියට්නාම යුද්ධය. ඒ වියට්නාම යුද්ධයේ අවසානයේ 1975 දී ඒකට මුහුණ දුන්න ඇමරිකානු හමුදාවත් ඒ වියට්නාම් හමුදාවත් විශාල හානියකට යුදමේ වශයෙන් දෙපාර්ශ්වයෙන්ම හානියකට පත් වුණා. ඒ තුළ ඒ යුද්ධය අවසන් වීමත් එක්ක තමයි මේ සුබ සාධන ක්‍රියාවලිය පශ්චාත් යුදමේ තත්ත්වයකදී ඒ රටේ හමුදාව යුද්ධය අවසන් වෙච්ච අවස්ථාවේදී පශ්චාත් යුදමේ තත්ත්වයේදී රටේ හමුදාව යුද්ධයට මුහුණ දුන්න හමුදාවේ හමුදා සමාජිකයන්ගේ සුබ සාධන කටයුතු පිළිබඳව ලෝකයේ වැඩිම අවධානය යොමු වෙච්ච අවස්ථාව තමයි මේ වියට්නාම් යුද්ධය අවසන් වුණ අවස්ථාව 1975. අදටත් විශේෂයෙන්ම ඇමරිකාවේ වියට්නාම් යුද්ධයට මුල් වෙච්ච ඒකට සටන් කරපු ඒ යුද විරුවන් නැත්තම් ඒ වියට්නාම් යුද බිමට ගිය ඇමරිකානුවන් වෙනුවෙන් සුබසාධන ක්‍රියාවලියක් සිද්ධ වෙනවා. ඉතින් මං හිතන්නේ අවුරුදු 40කට පස්සෙත් ඒ සුබසාධන ක්‍රියාවලිය ඇමරිකානු රාජ්‍ය වගකීම කරනවා. එහෙනම් අපේ අවුරුදු 8යි ගිහිල්ලා තියෙන්නේ මේ යුද්ධය අවසන් වෙලා අපිට වගකීමක් තියෙනවා මේ ශ්‍රී ලංකා හමුදාවේ ඒ සුබසාධන ක්‍රියාවලිය විශේෂයෙන්ම යුද්ධෙන් ජීවිත අහිමි වූ ආබාධිත තත්ත්වයට පත් වූ නැත්නම් අතුරුදහන් වූ ආකාර ඒ කැටගරිස් කීපයක්ම තියෙන ඒ සියලු දෙනාටම සුබසාධන ක්‍රියාවලිය අවුරුදු 8ක් ගිය තැන මීට වඩා පුළුල් පරාසයක සිද්ධ කිරීම අපේ ජාතික වගකීමක් ජාතික කාර්යභාරයක් හැටියට මම සලකනවා. විශේෂයෙන්ම අපි අර මම මුලින්ම කිව්වාගේ පොඩි පොඩි වැඩ ටිකක් තමයි සුබසාධනය කියලා කියන්නේ. ඒ කියන්නේ අර ගොඩාක්ම අපිට එන ප්‍රශ්නවලින් පේනවා පඩි ගෙවීම පිළිබඳව ඒ පඩි ප්‍රශ්න තියෙනවා, ගෙවල් ප්‍රශ්න නැත්තම් දරුවට ශිෂ්‍යත්වයක් ලබා ගැනීම, දරුවා ඉස්කෝලේට එක වසරට දා ගැනීම වගේ ප්‍රශ්නවලට විතරක් සීමාලා තිනවා මම මුලින්ම කිව්වා වගේ. නමුත් ඇමරිකාවේ හෝ වියට්නාමේදී අපි පරමාදර්ශී තත්වයක් හැටියට ගත්තොත් අර පශ්චාත් යුදමය තත්වයක් තුළ රටක් කොහොමද කටයුතු කරන්නේ තමන්ගේ හමුදාවට කියලා මං හිතන්නේ මේ රටවල් දෙකෙන් අදටත් අපිට අපේ ආරක්ෂක අමාත්‍යංශයටත් අපේ ඒ ත්‍රිවිධ හමුදාවේ ප්‍රධානීන්ටත් ඕන් තරම් අවශ්‍ය ප්‍රමාණයට උදාහරණ ඒ ලබා ගන්න පුළුවන්. ඒකෙදි වැදගත්ම වෙන කටයුත්ත තමයි අපි තමයි ලෝක ඉතිහාසයේ රටක රාජ්‍ය හමුදාවක් අවුරුදු 26ක් සමස්ත හමුදාවම එක දිගට සටන් කරපු. මං හිතන ලෝක ඉතිහාසයේ වැදගත්ම සිද්ධියක් තමයි ශ්‍රී ලංකා හමුදාව සම්බන්ධයෙන් කතා කරනකොට රටේ සමස්ත හමුදාවම අවුරුදු 26ක් අඛණ්ඩව යුද්ධ කළා තියෙනවා. ඉතින් මේ තුල මගේ මිත්‍රයෙක් ඉන්නවා මනෝවෛද්‍යවරයෙක්. ඔහු ශ්‍රී ලංකා හමුදාවේ මනෝවෛද්‍යවරයෙක් හැටියට කටයුතු කරා, දැන් නම් විදේශගතව ජීවත් වෙන්නේ. රුවන් ජයතුංග කියන ඒ වෛද්‍යවරයා යුද්ධේ කාලයේදී ශ්‍රී ලංකා හමුදාවේ කටයුතු කරේ මනෝවෛද්‍යවරයෙක් හැටියට. ඔහු තමයි අර පෝස්ට් ට්‍රෝමැටික් ස්ට්‍රෙස් ඩිස්ඕඩර් කියන තත්වය මේ ලංකාවේ හමුදාව මූණ දීලා තියෙන අවුරුදු 26ක් එක දිගටම යුද්ධ කිරීම තුළ ඇතිවෙච්ච ඒ වෝ ෆැටිග් එක නැත්තම් යුද විඩාව තුළ ඒ ගොඩනැගිච්ච ඒ පෝස්ට් ට්‍රෝමැටික් ස්ට්‍රෙස් ඩිස්ඕඩර් වගේ තත්වයක් පිළිබඳව සාකච්ඡා ලංකාවේ මුලින්ම අධ්‍යයනය කරේ. ඉතින් මට කියන්න අවශ්‍ය අදටත් අවුරුදු යුද්ධෙන් අවුරුදු 40කට පස්සෙත් අර ලෝකෙ සුපිරිම හමුදාව වියට්නාම් බිමේදී ගිය සෙබලට තාම ඇමරිකාව සලකනවා මේ තත්ත්වයන්ට. ඉතින් අපි මේ පිළිබඳව අපේ පරීක්ෂණ ඒ ක්‍රියාවලින් මුකුත් නැහැ. මම යෝජනා කරනවා මේ අරමුදල මේ මිලියන 1064 අර වගේ සුළු පරාසයක ක්‍රියාත්මක වෙන්නේ නැතුව මේ වගේ පුළුල් මනෝවිද්‍යාත්මක කටයුතු විශේෂයෙන්ම අපේ ශ්‍රී ලංකා හමුදාවේ 12ත් 15ත් අතර සමාජිකයන් පිරිසක් අදටත් මොනම හෝ මානසික ආතති නැත්නම් ඩිස්ඕඩර් නැත්නම් මේ PTSD කියලා අපි හඳුන්වන තත්ත්වෙන් පෙළෙනවා. ඒ අයට කිසිම රැකවරණයක් ඒ පිළිබඳ ඔවුන් පිළිබඳ අවධානයක් නැහැ. ඔවුන් අපි වගේම සමාජයේ ඉන්නවා, ඒගොල්ලන්ට වෙන ප්‍රශ්නයක් නැහැ. නමුත් ඔවුන් මානසිකව ඒ චිත්ත වේගත් එක්ක දුක් විඳිනවා. ඒ අයට කිසිම පිළිසරණක් නැහැ. ඉතින් මම යෝජනා කරනවා අර PTSD post traumatic stress disorder වගේ තත්ත්වයන්ට මූණ දීලා ඉන්න අපේ හමුදා සමාජිකයන්ට යම්කිසි ආකාරයක සහනයක් ප්‍රතිකාරයක් උදව්වක් ලබා දීම සඳහා මේ අරමුදල යොදවන්න කැප වෙන්න කියලා. ඒ වගේම තව දුරටත් කතා කරනවා නම් දැන් අපි දන්නවා යුද්ධයේ අවසානයත් එක්ක අපේ හමුදාවේ යුද්ධයට මූණ දුන්න යුද්ධයේ ඒ කටුක අත්දැකීම් වින්ද අපේ ශ්‍රී ලංකා හමුදාවේ ත්‍රිවිධ හමුදාවේ විශාල පිරිසක් විශ්‍රාම ගියා. අවුරුදු 12න් වෙන්න පුළුවන්, අවුරුදු 22න් වෙන්න පුළුවන්, ඔවුන් විශ්‍රාම ගියා. දැන් ලංකාවේ අපි රණවිරුවා කියලා ගරු මූලසුන හොබවන මන්ත්‍රීතුමනි අපි එහෙම ඔවුන් අගේ කරාට කතා කරාට ඔවුන් විශ්‍රාම ගිහට අවුරුදු 12න් හරි 22න් හරි ඔවුන්ට එතනින් පස්සේ කිසිම ඇගෙීමක් නැහැ. ඔහුට හිමි විශ්‍රාම වැටුපක් හෝ මොනා හරි දීමනාවක් තියෙනවනම් එපමණයි. අපි දකිනවා මේ අපි කියන මහා රණවිරුව අන්තිමට කොහේ හරි ආයතනයක ගේට්ටුවක් ගාව සිකියුරිටි වැඩ ජොබ් එකක් කරන්නේ. එහෙමත් නැත්නම් ත්‍රීවිල් එකක් ෆිනෑන්ස් කරලා අරගෙන ඒ ත්‍රීවිල් එකේ අපි විශාල වශයෙන් රණවිරු උපහාර උත්සව මොනා පැවැත්වුවත් අන්තිමට ඔහු ත්‍රීවිල් එකක් ෆිනෑන්ස් කරලා එයාගේ සල්ලි වලින් අරගෙන එහෙමත් නැත්නම් අර කියන වගේ සිකියුරිටි තනතුරක් තමයි කොහේ හරි කරන්නේ. ඉතින් මම යෝජනා කරනවා අපි ඊට වැඩියේ දෙයක් ඔවුන් වෙනුවෙන් කරන්න ඕන. ඒ විශේෂයෙන්ම හමුදාවක් කියන්නේ ලෝකෙ තියෙන වැදගත්ම විනය. විනය ගරුක මිනිස්සු පුද්ගලයෝ ඉන්න තැන තමයි හමුදාවක් කියන්නේ. ඒක ලෝකෙ ඕනම තැනකට පොදු තත්ත්වයක්. ඉතින් අපිට මේ සම්පත, මානව සම්පත, අපි මානව සම්පත් කළමනාකරණය පිළිබඳව දැන් අලුතෙන් ලෝකෙ වැඩියම කතා කරනවා. අපේ මේ ශ්‍රී ලංකා හමුදාවේ, ත්‍රිවිධ හමුදාවෙම විශ්‍රාම යන ඒ විවිධ මට්ටම්වල නිලයන්ගේ නියුතු වෙලා ඉන්න ඒ පිරිස අපේ රටේ සංවර්ධන කාර්ය සඳහා යොදා ගන්න පුළුවන්. අවුරුදු 20න් හමුදාවට, ත්‍රිවිධ හමුදාවේ මොනම තැනකට හරි යන කෙනෙක් අවුරුදු 42න් අනිවාර්යයෙන්ම ඔහු විශ්‍රාම ගත යුතුමයි. ඉහළ තනතුරක් නෙමෙයි නම්. ඉතින් ඒ හින්දා සමහර විට අවුරුදු 42න් අවුරුදු 45 වෙනකොට ඔවුන් විශ්‍රාම අරගෙන තියෙනවා. ඉතින් අපිට ඒගොල්ලන්ගේ, ඔවුන්ගේ විනය සහ ඔවුන්ගේ පුහුණුව, ඔවුන්ගේ ඒ ශක්තිය, දැනුම අපිට අපේ රටේ සංවර්ධන කාර්ය සඳහා මීට වඩා අපිට යොදා ගන්න පුළුවන් කියලා මම විශ්වාස කරනවා. ඉතින් මේ සියලු කටයුතු වලට මේ අරමුදල, අර මම මුලින්ම කිව්වා වගේ පොඩි කටයුතු දෙක තුනකට සීමා වෙන්නේ නැතුව මේක පුළුල් කරන්න ඕන. ඒ වගේම ඔවුන්ට යම්කිසි ව්‍යවසායකත්ව පුහුණුවක් ලබා දීමේ වැදගත්කමක් තියෙනවා. මම දන්නවා ශ්‍රී ලංකා හමුදාව යම්කිසි උත්සාහයක් කරා ඒ විශ්‍රාම ගැන්වෙන අවධියේ ඉන්න ඒ හමුදා සෙබළුන්ට, නිලධාරීන්ට ඔවුන් කැමති ආකාරයක ඒ ව්‍යවසාය සංවර්ධන පුහුණු වීම් ලබා දීමට. නමුත් ඒවා සාර්ථක වුණේ නැහැ. මම යෝජනා කරනවා මේ නිලධාරීන්ට, විශේෂම ආරක්ෂක අමාත්‍යංශයට මේ විශ්‍රාම ගැන්වෙන වයසේ ඒ සිටින සියලු හමුදා සාමාජිකයන්ට ඔවුන්ගේ කැමැත්ත පරිදි ඔවුන් විශ්‍රාමයෙන් පස්සේ අර සිකියුරිටි තනතුරකට හෝ සමාජ එක්තරම්ම පිළිගැනීමක් නැති සිකියුරිටි තනතුරකට වගේ තනතුරකට යනවට වැඩිය ඔවුන් ස්වේච්ඡාවෙන් දෙපයින් නැගී හිටින්න පුළුවන් ආකාරයේ ව්‍යවසාය පුහුණු, ව්‍යවසායකත්ව පුහුණු වැඩසටහන් වලට යොමු කරන්න කියලා. ඒ කියන්නේ මම මේකෙන් කියන්නේ පපඩම් හදන්න, හඳුන් කුහුරු හදන්න වගේ වැඩවලට නෙමෙයි. ඔවුන්ට හැකි ඊට වඩා ඉහළ ස්වයන් රැකියා හෝ ව්‍යවසායකත් සංවර්ධන පුහුණු වලට ඔවුන් යොමු කරන්න මේ අරමුදල යොදා ගන්න කියලා මං යෝජනා කරන්න කැමතියි. ඒ වගේම රට පුරාම හැමතැනම තියෙනවා රණවිරු ගම්මාන. ඒක බොහොම හොඳ සංකල්පයක්. රණවිරුවාගේ නිවාස ප්‍රශ්නයට විසඳුම් ලබා දීම සඳහා රණවිරු නිවාස ලංකාවේ ඕනම තැනක තියෙන්න පුළුවන්. අපි දන්නවා අපේ මිත්‍රයෝ අපේට නිලධාරීන් අපිට පවසලා තියෙනවා යුද්ධයේ පැවති කාලේ සමහර රණවිරුවන්ගේ ගෙවල් වල ඔහු මිය ගිහිල්ලා රණවිරුවෙක් මිය ගියාම අපි ඒ අපේ හමුදා සමාජික, අනිත් හමුදා සමාජිකයෝ නිලධාරීන් ඒ මිය ගිය රණවිරුවාගේ දේහය අරගෙන ඈත පිටිසර ගමට ගියාට පස්සේ ඒ ගෙදර, රණවිරුවාගේ ගෙදර අර මිනි පෙට්ටිය දිග අරින්න ඒ ගෙදර ඇතුලේ ඉඩ නැහැ. ඉතින් මට ඒ අත්දැකීම ලැබපු ඒ සමහර හමුදා සමාජිකයන් කියලා තින ඔවුන්ට ඇඬෙනවා කියලා ඒ තත්ත්වය දැක්කහම ඒ චූටි ගෙදර, දුප්පත් ගෙදර සමහර විට ඉඩ නැහැ අර මියගිය රණවිරුවාගේ දේහය තැන්පත් කරන්න. ඉතින් ඒ හින්දා මේ නිවාස ප්‍රශ්නය කියන එකත් අතිශයින්ම සංකීර්ණයි. ඒක තාම විසඳිලා නැහැ. විවිධ සංකල්ප යටතේ නිවාස හදන්න යෝජනා කරලා තියෙනවා, නිවාස හදලා තියෙනවා. නමුත් හදපු නිවාස රණවිරු නිවාස මම ගිහිල්ලා තියෙනවා රණවිරු නිවාස 4කට 5කට, නිවාස සංකීර්ණ 4කට 5කට. මීට අවුරුදු 10කට 15කට 20කට ඉස්සෙල්ල හදපු රණවිරු නිවාස අද විශාල වශයෙන් අබලන් වෙලා, ඒවා මං හිතන්නේ අර පැල්පත් මුඩුක්කු තත්ත්වයේ තියෙන රණවිරු නිවාසත් තියෙනවා. මං හිතන්නේ මේ අර මුදලෙන් යම්කිසි මුදලක් වෙන් කරන්න මීට අවුරුදු 10කට 15කට ඉස්සෙල්ල නැත්තම් මොන මට්ටමක හරි මේ හදපු රණවිරු නිවාස නඩත්තු කරගෙන පොදු අරමුදවලකුත් හදන්න ඕන. මොකද ඔවුන්ට එතන ඉන්න ඒ රණවිරු ගම්මානේ ඉන්නේ එක්කෝ කකුලක් නැති, අතක් නැති, ඇහැක් නැති රණවිරුවෙක් ඉන්නේ. දරුවෝ දෙන්නේ 3 දෙනෙක් ඉස්කෝලේ යනවා. ඔවුන්ට යම්කිසි සහනයක් අපි සලසන්න ඕන. ඔවුන්ට ඇත්ත රජය අවුරුදු 55 වෙනකන්
ගරුමන්තුම කාලය අවසානයි.
යම්කිසි දෙයක් මට විනාඩියක් ලබා දෙන්න ගරු මන්ත්‍රීතුමනි. ඉතින් ඒ වගේ පුළුල් පරාසයකට මේ අරමුදල, මේ මිලියන 1067ක් වෙන අරමුදල තවත් වැඩි කරගන්න ක්‍රමෝපායන් මං හිතන්නේ ආරක්ෂක අමාත්‍යංශයේ අදාළ නිලධාරීන් ක්‍රියා කළ යුතුයි. ඉතින් මෙන්න මේ වගේ විශාල වශයෙන් පුළුල් පරාසයකට ගෙනීමේ අවශ්‍යතාව තියෙනවා. රණවිරු ගම්මානවල තත්ත්වය මම කිව්වා. ඉතින් කොහොමුණත් අර මම කිව්ව PTSD නැත්නම් පෝස්ට් ට්‍රෝමැටික් ස්ට්‍රෙස් ඩිස්ඕඩර් කියන මේ මානසික තත්ත්වයේ හින්දා තමයි මම මේක වැරදි විදිහට
තේරුම් ගන්න එපා. දැන් අර මැක්කගේ තියරිය වගේ හැමතිස්සෙම සමහර වෙලාවට ලංකාවේ අපරාධයක් නම් ඒකට ඉන්නේ ත්‍රිවිල් රියදුරෙකුයි හමුදාවත් අතර ගිය සෙබළෙකුයි. ඉතින් මෙන්න මේ මේ தત્ත්වය ගොඩනැගිලා තියෙන්නේ අර මම කියන PTSD වගේ தત્ත්වයන්ට අපි નિયමාකාරයෙන් අඳුනගෙන ප්‍රතිකාර නොකරපු හින්දා මම මේ අරමුදල මෙන්න මේ වගේ පුළුල් පරාසයකට ගෙනියන්න කියලා මම හිතන් දැන් මම හත් අට පාරක්ම කිව්වා. ඉතින් තව කරුණු කීපයක් තියෙනවා. විශේෂයෙන්ම අපි රටක් හැටියට අවුරුදු 26ක් යුද්ධ කළා ජයග්‍රාහී හමුදාවක් අපිට ඉන්නවා ලෝකේ. මේ වගේ ජයග්‍රාහී හමුදාවක් මෑත කාලේ අවුරුදු ගොඩනැගිලා නැහැ. නමුත් අපිට ගරු මන්ත්‍රීතුමනි අපිට කිසිම යුද සාහිත්‍යයක් නැහැ. ලෝකෙට ගෙනියන්න චිත්‍රපටියක් නැහැ. නව කතාවක් නැහැ. කෙටි කතාවක් නැහැ. ඒක හින්දා මේ මේ අරමුදල යම්කිසි මට්ටමකින් වියදම් අරමුදලේ මුදල් වලින් මේ වගේ රණහිරු සාහිත්‍යයක් යුද සාහිත්‍යයක් නිර්මාණය කරන්නත් ගොඩනගන්නත් යම්කිසි මුදල් වෙන් කිරීමක් ඒකට උත්සාහයක් කරන්න කියන යෝජනාව කරමින් මම නිහඬව බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. ඊළඟට ගෞරව SOSR නුරුපිනර වර්ග ඊට ප්‍රථම ගරු ලකී ජයවර්ධන මන්ත්‍රීතුමා මූලාසනයට පැමිණෙනවා ඇත.
ஆரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று பாதுகாப்பு சார்பான நிதியை அதிகரித்தல் சம்பந்தமான இந்த நிகழ்ச்சி நிரலில் பேசுவதையிட்டு முதலில் மகிழ்ச்சி அடைகின்றேன். எமது நாட்டை பொறுத்தவரை இந்நாடு அபிவிருத்தி அடைந்து வரும் நாடு. ஆனால் இந்நாடு எதிர்காலத்தில் அபிவிருத்தி அடைய வேண்டுமாக இருந்தால் இந்நாட்டில் கல்வி, சுகாதாரம், போசாக்கு மற்றும் வீட்டு வசதி உட்பட அடிப்படை வசதிகள் மேலும் அதிகரிக்கப்பட வேண்டும். மனித உரிமை செயற்பாடுகளும் சிறந்த முறையில் அமைய வேண்டும். அவ்வாறு அமையும் போதுதான் இந்த நாடு ஒரு அபிவிருத்தி அடைந்த நாடாக எதிர்காலத்தில் உருவாக முடியும். ஆனால் அதற்கு மாறாக இந்நாடு தொடர்ச்சியாக பொருளாதார வளர்ச்சி வீதத்தில் மிகவும் குறைந்த நிலையிலே சென்று கொண்டிருக்கின்றது. இந்நாட்டு மக்களின் அடிப்படை வசதிகள் முற்றுமுழுதாக தீர்க்கப்படாத நிலைமையில் கடந்த கால யுத்த சூழலால் பாதிக்கப்பட்ட மக்கள் இன்றும் மிகவும் கஷ்ட நிலைமையில் வாடும் நிலையில் பாதுகாப்புக்கான நிதியை இந்த அரசாங்கம் அதிகரிக்க முற்படுவது வேதனையான ஒரு விடயமாகவே கருதப்படுகின்றது. 2009 யுத்தம் முடிவு உற்றதன் பின் இந்த மக்களுக்காக பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மக்களுக்காக அடிப்படை வசதிகள் பல மேற்கொள்ளப்பட்டிருக்க வேண்டும். ஆனால் இன்னும் அவை முற்றுமுழுதாக முடிக்கப்படாத நிலையில் இன்று நுண்கடன்களை எல்லாம் பெற்று மக்கள் அதனை செலுத்த முடியாத நிலையில் தற்கொலை செய்கின்ற சூழல் வடக்கு கிழக்கிலே காணப்படுகின்றது. அந்த மக்களின் அடிப்படை வசதிகள் பல இன்னும் தீர்க்கப்படவில்லை. 2009 பாதுகாப்புக்காக செலவிடப்பட்ட தொகை 1,77,057 மில்லியன். அதேபோல் யுத்தத்தின் பின் மஹிந்த ராஜபக்ஷ ஆட்சி காலத்திலே ஒதுக்கப்பட்ட நிதி, அதாவது 2014 2,53,903 மில்லியன். இதேவேளையில் 2015 ஜனாதிபதி மைத்ரிபால சிறிசேனா அவர்களும் பிரதமர் கௌரவ ரணில் விக்ரமசிங்கே அவர்களும் இணைந்த தேசிய அரசாங்க ஆட்சியில் பாதுகாப்புக்காக ஒதுக்கப்பட்ட தொகை 2,85,022 மில்லியன். கிட்டத்தட்ட 37,119 மில்லியன் 2014 விட 2015 அதிகமாக பாதுகாப்பு ஒதுக்கப்பட்டிருக்கிறது. அது மட்டுமின்றி 2018 2,90,711 மில்லியனும் 2014 இது 2014 விட 36,808 மில்லியன் அதிகமாகும். இவ்வேளை இன்னும் பாதுகாப்புக்கு நிதியை அதிகரிக்க முற்படுவது வேதனையான ஒரு விடயமாகவே இருக்கின்றது. தற்போது இந்நாட்டில் பொருளாதார வளர்ச்சி வீதமானது மிகவும் மந்த நிலையில் சென்று கொண்டிருக்கின்றது. 2007 யுத்தகால வேளையில் நாட்டின் பொருளாதார வளர்ச்சி வீதம் 6.8% 2008 6%. ஆனால் 2015 தற்போதைய அரசாங்கத்தின் ஆட்சியில் 2014 5% இருந்தது. ரெண்டாயிரத்தி பதினைந்திலும் 5% மாறி, 2016 4.5%, 2017 3.1% இருக்கிறது. பொருளாதார வளர்ச்சி குறைந்து செல்லுகின்றது, ஆனால் பாதுகாப்புக்கு செலவு கூடி செல்லுகின்றது. இந்நாட்டின் பொருளாதாரத்தின் வளர்ச்சி வீதம் யுத்த காலத்தில் அதிகரித்த நிலையில் இருந்த வேளை தற்போதைய அரசாங்க காலத்தில் மிகவும் குறைந்த நிலையில் இருப்பதை இந்த சபையில் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். பொருளாதார வளர்ச்சி வீதம் குன்றிச் செல்லும் நிலையில் இவ்வரசாங்கம் பாதுகாப்பு செலவினத்தை அதிகரிப்பது எதற்காக என்று கேள்வி எழுப்ப விரும்புகின்றேன். இந்நாட்டு மக்கள் ஒவ்வொருவரின் தலைக்கு 4 லட்சம் ரூபாய் கடனாக திகழ்ந்து கொண்டிருக்கிறது. இந்த நிலையில் ஏன் பாதுகாப்பு செலவினத்தை மீண்டும் மீண்டும் அதிகரித்து செல்லுகின்றீர்கள்? ஏன் தற்போது அரசாங்கம் ஏதாவது ஒரு யுத்தத்துக்கு ஆயத்தமாகின்றதா என்ற கேள்வி எழுந்து கொண்டிருக்கின்றது. கௌரவ உறுப்பினர் அவர்களே, யுத்தம் நடைபெற்ற பின் வடக்கு கிழக்கு பகுதியில் வாழும் யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்கள் பல வகையில் வாழ்வாதாரத்தை அபிவிருத்தி செய்ய முடியாத நிலையிலும், அடிப்படை வீடு வசதிகள் உட்பட்ட வசதிகளை முற்றுமுழுதாக நிறைவேற்றப்படாத நிலையிலும் இருக்கும் போது தொடர்ச்சியாக இந்த அரசாங்கங்கள் பாதுகாப்புக்கான செலவினத்தை அதிகரித்து கொண்டிருக்கின்றது. உண்மையிலேயே இன்று வடக்கு கிழக்கிலே பாதுகாப்பு படையினரின் இருப்பானது பழைய நிலைமையிலிருந்து ஓரளவு குறைக்கப்பட்டாலும் மிக அதிகமான நிலையில் தான் இருக்கின்றது. அவர்கள் பெரும்பாலும் அரசாங்க திணைக்கள கட்டிடங்களிலும் பொது மக்களுக்குரிய காணிகளிலும் தான் பெரும்பாலும் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். வடமாகாணத்தில் கூட கடந்த காலமாக தமிழ் தேசிய கூட்டமைப்பு விடுத்த வேண்டுகோளின் நிமித்தம் ஒரு சில இடங்களில் விட்டு கொடுப்புகள் நடைபெற்றிருந்தாலும் பல ஏக்கர் கணக்கான காணிகள், பொதுமக்கள் வாழுகின்ற காணிகள் இன்றும் இராணுவ கட்டுப்பாட்டின் கீழ் தான் இருந்து கொண்டிருக்கிறது. அரசாங்கமும் பிரதமரும் ஜனாதிபதியும் அடிக்கடி அதை விடுவதாக கூறினாலும், ஆனால் முற்றுமுழுதாக அந்த செயற்பாடு நடைபெற்றதாக இல்லை. இன்னும் முற்றுமுழுதாக இந்த அரசாங்கம் 2009 யுத்தம் மௌனித்துக்கதன் பின் மக்களை முற்றுமுழுதாக மீள்குடியேற்றி முடிக்கவில்லை. இது இந்த அரசாங்கத்தின் குறைபாடாக இருக்கிறது. முன்பிருந்த அரசாங்கமாக இருக்கலாம், இந்த அரசாங்கமாக இருக்கலாம், இந்த இலே குறைபாடான நிலையில் தான் இருக்கின்றார்கள். ஒரு நாட்டிலே கிளர்ச்சிகள் ஏற்பட்டால், அந்த மக்கள் பாதிக்கப்பட்டால் மிக விரைவாக பாதிக்கப்பட்ட மக்களுக்கு நடவடிக்கை எடுப்பார்கள். இந்த நாட்டிலே அந்த நிலை இல்லை. இராணுவத்தை தான், பாதுகாப்பு படையினரைத்தான் அபிவிருத்தி செய்கின்ற ஒரு நடவடிக்கை இருக்கிறது. கௌரவ உறுப்பினர் அவர்களே, நான் ஒரு நகைச்சுவையான கதையை கூறுகின்றேன். எந்த நாட்டிலும் இல்லாதவாறு யுத்தம் நடைபெற்று கொண்டிருந்து 2009 மே 17 யுத்தம் மௌனித்த வேளையில் இந்த நாட்டை ஆண்டு கொண்டிருந்த ஜனாதிபதி அவர்கள் ஏதோ ஒரு இனத்தை அழித்து யுத்தத்தை வெற்றி கொண்டதாக கருதி இந்த மண்ணை முத்தமிட்ட வரலாறை நீங்கள் அறிந்திருப்பீர்கள். இந்த நாட்டு மக்கள் தான் தமிழ் மக்களும், இந்த நாட்டு தேசிய இனம் தமிழ் மக்கள். அவர்களை அழித்ததற்கு நிலத்தையா முத்தமிடுவது? சிந்தித்து பாருங்கள். இந்த நிலையில் இந்திய நாட்டில் இருந்த இந்திரா காந்தியின் ஆட்சி காலத்திலே சீக்கியர்களுக்கு எதிரான ஒரு போராட்டம் அங்கு நடைபெற்றது. அந்த வேளையிலே சீக்கியருக்கு எதிராக இந்திய இராணுவம் பயன்படுத்தப்பட்டு சீக்கியர்கள் அழிக்கப்பட்டு கொல்லப்பட்டு அந்த பொற்கோயில் பிரச்சனை தீர்க்கப்பட்டது. ஆனால் இராணுவம் இந்திரா காந்தியை அணுகி கூறியது, நாங்கள் அங்கு வெற்றி கொண்டு விட்டோம், ஆகையால் வெற்றி விழா கொண்டாட வேண்டும், நீங்கள் அதற்கு அனுமதியை தர வேண்டும் என்று இந்திரா காந்தியை கேட்டது. கௌரவ இந்திரா காந்தி மறைந்த தலைவர் அவர்கள் கூறினார், துரதிர்ஷ்டவசமாக எமது நாட்டு மக்களையே நாங்கள் கொண்டு குமித்திருக்கிறோம், வெட்கப்பட வேண்டிய விடயம். ஆகவே பாதிக்கப்பட்ட மக்களின் மனங்களை கொள்ளை கொள்வதை விட்டுவிட்டு நாங்கள் அதற்கு ஒரு வெற்றி விழா கொண்டாட வேண்டுமா? பாதிக்கப்பட்ட மக்களுக்கு உடனடியாக நடவடிக்கை எடுங்கள் என்று சொன்னார். அது எடுக்கப்பட்டது. இந்திரா காந்தி காலை கொன்றதாக கூறப்படுகின்ற சீக்கியர்கள் கொன்றார்கள் என்று சுட்டிக்காட்டி இருந்தும் கூட அந்த நாட்டிலே 2 தடவைகள், மிக குறைந்த 2 வீதத்தில் இருக்கின்ற சீக்கிய இனம் அந்த நாட்டின் பிரதமராக இருந்திருக்கின்றார்கள். அந்த அளவு அந்த ஆட்சி இருக்கின்றது. இந்த நாட்டின் நிலைமை என்ன? இராணுவத்தால் பாதிக்கப்பட்டிருக்கின்ற, பாதுகாப்பு படையினரால் பாதிக்கப்பட்டிருக்கின்ற எங்கள் மக்களின் வாழ்வாதாரம் அபிவிருத்தி இன்னும் முற்று முழுதாக முடிக்கப்படவில்லை. ஆனால் இராணுவத்திற்கும் பாதுகாப்பிற்கும் அபிவிருத்தி நடந்து கொண்டே இருக்கிறது. இன்றும் மக்கள் சிறு குடிசையில் வாழுகிறார்கள். உறவினர் வீடுகளில் வாழுகிறார்கள், தங்கள் சொந்த காணிகளில் குடியிருக்க முடியாமல் கஷ்டப்படுகிறார்கள், தங்களது பகுதியிலே இன்னும் நிரந்தரமாக இருக்க முடியாமல் இருக்கிறார்கள். மேலும் இந்திய நாடு போன்ற நாடுகளிலும் அவர்கள் புலம்பெயர்ந்து வாழுகின்றார்கள். கிட்டத்தட்ட 60,000 மேல் இந்தியாவில் மக்கள் இருக்கிறார்கள். அவர்களை இங்கு கொண்டு வந்து குடியமர்த்துவதற்கான நிலையான தகுந்த நடவடிக்கை இந்த அரசாங்கம் மேற்கொள்ளவில்லை. அங்கு இந்திய அரசாங்கத்தோடு பேசி அதற்கு ஒரு நல்ல முடிவை இந்த அரசாங்கம் எடுக்கவில்லை. இன்னும் அகதிகளாக அந்த மக்களை தான் வைத்துக் கொண்டிருக்கிறது. மற்றும் மேலைத்தைய நாடுகளில் எங்கள் உறவுகள் புலம்பெயர்ந்து வாழ்கிறார்கள். இந்த நிலைமையெல்லாம் கருத்தில் கொள்ளாது இதற்கு பாதிக்கப்பட்ட மக்களுக்கு என்ன நீதியான நியாயமான நடவடிக்கை மேற்கொள்ளலாம் என்று சிந்தித்து செயற்படாது பாதுகாப்பு செலவினத்திற்கு கூட்டிக் கொண்டே செல்கின்றார்கள். வேடிக்கையான விஷயமாகும். கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, மட்டக்களப்பு மாவட்டத்திலே பல இடங்களில் இராணுவத்தினர் இன்றும் பொதுமக்கள் காணிகளிலும் அரச காணிகளிலும் குடியிருந்து கொண்டிருக்கிறார்கள். பல தடவை இச்சபையில் பேசினோம். சிறைச்சாலைகள் மறுசீரமைப்பு மீள்குடியேற்ற அமைச்சின் கீழ் பாதுகாப்பு அமைச்சு செயலாளரோடு பேசினோம். அவர்கள் கால அவகாசம் தந்தார்கள், எழும்புகின்றோம் என்றார்கள். இன்னும் எதுவும் நடைபெற்றதாக இல்லை. பட்டக்களப்பு மாவட்டத்திலே கல்குடா தொகுதியிலே கிரான் பிரதேச செயலாளர் பிரிவிலே முரக்கட்டாஞ்சேரி இராணுவ முகாம் என்கின்ற ஒரு முகாம் இருக்கிறது. இது எங்கு இருக்கிறது? முன்பு அந்த பகுதியில் இயங்கிய பாடசாலை கட்டிடத்தில் இருக்கிறது. பாடசாலை கட்டிடத்தில் இராணுவம் இருப்பதனால் மாணவர்கள் ஆத்தோரமாக ஒரு சிறு பாடசாலை அமைத்து அதிலே கற்பிக்கப்படுகிறார்கள். அந்த சூழல் பயங்கரமான ஒரு சூழலாக இருக்கிறது. ஆனால் இன்னும் இராணுவம் பாடசாலை கட்டிடத்திலே தொடர்ந்து இருக்கின்றது. அது தவிர 30 மேற்பட்ட மக்களின் குடியிருப்புகள் இன்றும் அந்த காணிக்குள்ளே இருந்து கொண்டிருக்கிறது. அந்த வீடுகளும் இருக்கின்றது. அந்த மக்களுக்கு இன்னும் அது வழங்கப்படவில்லை. ஆகவே அந்த இராணுவத்தை எழுப்பி அவர்களுக்கு ஏற்ற இடங்களை கொடுத்துவிட்டு பொதுமக்களின் காணிகள் அவர்களுக்கு கொடுக்கப்பட வேண்டும். பாடசாலை அந்த பகுதிக்கு கொண்டு வரப்பட வேண்டும். அந்த இராணுவ முகாம் இருக்கின்ற பாடசாலை கட்டிடத்தில் மீண்டும் பாடசாலை ஆரம்பிக்கப்பட வேண்டும். இதை செய்வது அரசாங்கத்தின் தலையாய கடமை. இன்று இராணுவத்தினர் அந்த பகுதியை ஆக்கிரமித்துக் கொண்டிருக்கிறார்கள். கேட்கும் போது விரைவில் எழும்புவோம், விரைவில் செல்வோம், இது தொடர்ந்த வண்ணமே இந்த சொல் வந்து கொண்டிருக்கிறது. இதை தொடர்ந்து ஏற்றுக்கொள்ள முடியாது. அரசாங்கம் இதிலே மிக கவனம் செலுத்த வேண்டும். மிக விரைவாக அவர்களுக்கு ஏற்ற ஒரு அரச காணியை அரசாங்க அதிபர் மூலம் பெற்று அவர்களை அந்த இடத்திற்கு அனுப்பிவிட்டு பொதுமக்களின் இருப்பிடங்களிலும் அரச நிறுவனங்களின் இயங்குகின்ற கட்டிடத்தையும் கையளிப்பதற்கு நடவடிக்கை எடுங்கள். இதை நாங்கள் இச்சபையிலே கேட்கின்றோம். அது தவிர வாகரை பிரதேச செயலாளரின் புனானை மேற்கு என்கின்ற புனானை கிழக்கு என்கின்ற பகுதியிலே இராணுவ முகாம் ஒன்று இருக்கிறது. புயிர நிலையத்துக்கு முன்பாக 8 குடியிருப்பு மக்களின் உறுதிக்காணியிலே அந்த இராணுவ முகாம் இருக்கிறது. ஆகவே அந்த இராணுவ முகாம் அங்கு தேவையில்லை. ஏனென்றால் அந்த இராணுவ முகாம் இருக்கும் மட்டும் அந்த பகுதி மக்களின் மனநிலை பாதித்த வண்ணம் தான் இருக்கு. ஏனென்றால் கடந்த காலத்திலே மயிலந்தன்னை என்கின்ற அந்த புனானை கிராமத்திலே இராணுவத்தினரால் கொல்லப்பட்டு பல மக்கள் மிகவும் வேதனையோடு இருந்து கொண்டிருக்கிறார்கள். அதற்காக நீதிமன்றம் வரை வழக்கு சென்றது. 19 வருடங்கள் வழக்கு நடைபெற்று ஜூரியின் தீர்ப்பால் குற்றவாளிகள் தப்பித்து சென்றார்கள். ஆகவே அந்த பாதிக்கப்பட்ட மக்கள் இன்றும் அந்த இராணுவத்தை கண்டால் பயப்படும் நிலையுமே இருக்கிறது. ஆகையால் அங்கிருக்கும் இராணுவ முகாமை அகற்றுவதற்கு அரசாங்கம் நடவடிக்கை எடுக்க வேண்டும். வாகரை பிரதேச செயலாளர் பிரிவிலே தோணிதாட்டம் அடி என்கின்ற பகுதியிலே 22 குடியிருப்பு மக்களின் காணியில் இருக்கின்றது. 22 வீடு இராணுவத்துக்குள்ளே இருக்கிறது. இராணுவம் இதை பிடித்து வைத்திருப்பதனால் அந்த மக்கள் புச்சாக்கேணி கதிரவழி என்கின்ற பகுதியிலே இடம்பெயர்ந்து வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். தற்காலிகமாக ஆகவே அந்த காணியில் தொடர்ந்து அவர்கள் இருப்பதை அனுமதிக்க முடியாது. அந்த மக்கள் வாழ்வதற்கு அந்த இடம் கொடுக்கப்பட வேண்டும். ஏனென்றால் யுத்தம் மௌனித்து இன்று 9 வருடங்கள் ஆகிவிட்டன. ஆனால் இன்னும் நாங்கள் சரியான நடவடிக்கை செய்யவில்லை என்றால் இந்த நாட்டின் தேசிய இனமான ஒரு இனத்தை நாங்கள் புறந்தள்ளி வைப்பதாகவே அமையும். கௌரவ உறுப்பினர் அவர்களே, பாகரை பிரதேச செயலாளர் பிரிவில் பாகரை பிரதேச செயலகம் முன்பு இருந்த இடத்தில் அதற்கு அருகிலுள்ள 54 குடியிருப்பு மக்களின் காணியில் இன்று இராணுவ முகாம் அமைக்கப்பட்டிருக்கிறது. அங்கு இருப்பதனால் அந்த மக்கள் தங்கள் தொழில்களை செய்ய முடியாமல் இருக்கிறார்கள். அவர்கள் சுனாமி என்ற காரணத்தின் நிமித்தம் வேறு இடத்தில் 8 பேச்சில் அமர்த்தப்பட்டிருந்தாலும் அவர்கள் தொழில் செய்யும் இடம் அவர்களது சொந்த காணி கடற்கரை அண்டி ஹாணி. அவ அத்தனை பேரும் மீன்பிடி தொழிலில் ஈடுபடுபவர்கள். ஆகையால் அந்த இராணுவ முகாம் அகற்றப்பட்டு அந்த இடத்தில் அந்த உரிய 54 மக்களுக்குரிய காணி வழங்கப்பட வேண்டும். 54 குடும்பங்களும் அதிலே குடியேற்றப்பட வேண்டும். அப்போதிருந்தால்தான் மீனவர்களாகிய அவர்கள் தங்களது தொழிலை செய்து வாழ்வாதாரத்தை கட்டியெழுப்ப முடியும். இந்த சபையிலே அந்த செய்தியையும் கூறி வைக்க விரும்புகின்றேன். பாகரை பிரதேச செயலாளர் பிரிவிலே யுத்தம் ஓய்வு பெற்றதும் உடனடியாக கிருமிச்சை என்கின்ற பகுதியிலே கடற்படைக்காக 500 ஏக்கர் காணி, முன்பு முந்திரியை செய்ய நடைபெற்ற காணி எடுக்கப்பட்டது. இந்த காணி இப்போதும் கடற்படையின் கையிலே இருந்து கொண்டிருக்கிறது. அது தவிர அவர்கள் அதற்கு எல்லையிட்டுவிட்டு இன்னும் அதற்கு அப்பால் சென்று கொண்டிருக்கிறார்கள் எல்லையிட்டு. ஆகவே அங்கிருக்கின்ற மரமுந்திரியை செய்யக்குரிய காணிகள் எல்லாம் அவர்கள் தம்பசம் கொண்டு வருகின்றார்கள். ஆகையால் இதிலே இப்போது யுத்தம் இல்லை, மக்கள் யுத்தம் அற்ற நிலையில் வாழ்கின்றார்கள் என்று அரசாங்கம் சொல்லுகிறது. இந்த நிலையில் ஏன் கடற்படை முகாம் இராணுவ முகாம்களை நீங்கள் அதிகரிக்க வேண்டும்? ஆகவே இராணுவம் அந்த கடற்படை முகாமில் குறைந்தளவு காணியை அவர்களுக்கு வழங்கிவிட்டு மிகுதி காணியை முந்திரியை செய்யக்கு வழங்குமாறு கேட்டுக்கொள்கின்றேன். அது தவிர கல்லடியிலே மட்டக்களப்பு நகரை அண்மித்த பகுதியில் இராணுவ முகாம் வீடமைப்பு அதிகார சபையின் கட்டிடத்திலே இருக்கிறது. ஆகவே வீடமைப்பு அதிகார சபையின் சேவை திட்டத்தை அதிகரிப்பதற்கு அந்த கட்டிடங்கள் வழங்கப்பட வேண்டும். அதற்கேற்ற ஒழுங்குகளையும் இந்த அரசாங்கம் செய்ய வேண்டும். அது தவிர மட்டக்களப்பு நகரின் மத்தியிலே இருக்கின்ற நீர்ப்பாசன திணைக்கள விடுதியை இன்று இராணுவம் கைப்பற்றி அதிலே இருந்து கொண்டிருக்கிறது. இதனால் நீர்ப்பாசன திணைக்கள உத்தியோகத்தர்களுக்கு விடுதியற்ற நிலைமை காணப்படுகிறது. ஆகவே அந்த நீர்ப்பாசன திணைக்கள விடுதியும் விடுவிக்கப்பட வேண்டும். தாண்டியடி என்கின்ற இடத்திலே கடந்த யுத்த சூழலிலே இறந்த எங்களது உறவுகளை புதைத்த இடத்திலே பெரியோரு இராணுவ முகாமை ஏற்படுத்தி வைத்திருக்கிறார்கள். இது அதாவது சடலத்துக்கு மேலே இராணுவ முகாம், இது மனித நேய செயற்பாடு அல்ல. ஆகையால் அந்த தாண்டியடி என்கின்ற இடத்தில் இருந்த இராணுவம் செல்ல வேண்டும். அது இருக்கும் மட்டும் பாதிக்கப்பட்ட மக்கள் மனம் கொந்தளித்துக் கொண்டே இருக்கும். ஏனென்றால் மனித நேயம் ஒரு உடல் இறந்ததன் பின் பேணப்பட வேண்டும், அது முக்கியமானது. அதனால்தான் யுத்தகால வேளையிலே தமிழீழ விடுதலை புலிகள் இறந்தால் அவர்களின் உடலை அரசாங்கம் புலிகளிடம் கையளித்தது. அதே போன்று இராணுவம் இறந்தால் புலிகள் அரசாங்க படையிடம் கையளித்தது. ஏண்டா இது மனிதாபிமான செயற்பாடு. இந்த மனிதாபிமான செயற்பாடு இறந்ததன் பின் பேணப்படுவது. ஆனால் இறந்த சடலங்களுக்கு மேலே முகாம் அமைத்து இருக்கின்ற மிக கீழ்த்தரமான செயற்பாடு அங்கு நடைபெற்றிருக்கிறது. ஆகவே அங்கிருந்தும் அந்த இராணுவம் வெளியேற்றப்பட வேண்டும். கொக்கட்டிச்சோலையிலே ஆசிரியர் பயிற்சி நிறுவன கட்டிடத்திலே இராணுவம் தொடர்ச்சியாக இருந்து கொண்டிருக்கிறது. ஆகவே அந்த இடத்திலும் இருந்து அந்த இராணுவம் செல்ல வேண்டும். ஆகவே பொதுவாக நாங்கள் கேட்கின்றோம், அரச கட்டிடங்கள் அதே போன்று பொதுமக்களின் சொந்த காணிகள் இவற்றில் இராணுவ முகாம்கள் இருக்கின்றது, அவற்றை அகற்றுங்கள். அவர்களுக்கு தனியாக அரச காணிகளில் நீங்கள் ஏற்பாடு செய்து கொடுங்கள். ஆனால் இப்போது யுத்த வேளை அல்ல. இப்போது மக்கள் தங்களது வாழ்வாதாரத்தை அபிவிருத்தி செல்லக்கூடிய நடவடிக்கை மேற்கொள்ளும் வேளை. ஆகையால் அதற்கேற்ற நடவடிக்கைகளை மேற்கொள்ளுங்கள். இராணுவம் வடக்கு கிழக்கிலே பெருவாரியாக குவிக்கப்பட்ட நிலையை குறையுங்கள். இல்லையாயின் தொடர்ச்சியாக நீங்கள் சர்வதேச நிர்பந்தத்தை எதிர்கொள்வீர்கள். சர்வதேச நாட்டின் நிர்பந்தம் இந்த நாட்டை தொடர்ந்து அவமான பேற்றை ஏற்படுத்தும். ஆகவே சர்வதேசத்தின் அவமான சர்வதேசத்தினால் இந்த நாடு கண்காணிக்கப்படும் நிலைமையிலிருந்து நீங்க வேண்டுமாயின் தமிழ் மக்களின் மனங்களை கொள்ளை கொள்ளக்கூடிய நல்ல செயற்பாடுகளை இந்த அரசாங்கம் மேற்கொள்ள வேண்டும். பாதுகாப்பு செலவினத்தை குறைக்க வேண்டும். பாதுகாப்பு படையினருக்கான சலுகைகளை குறைக்க வேண்டும். பாதிக்கப்பட்ட மக்களுக்கான சலுகையை அதிகரிக்க வேண்டும் என்று இந்த சபையில் கேட்டு நிறைவு செய்கின்றேன். நன்றி.
கரு விஜயபால் எட்டியாச்சு மந்தமா
உலாசனே கரு அன்றிதுமணி மைதாம சாத்துட்டு வேணாது மிராட்ட வேணுவேன் ஏக்கிய பாவை வேணுவேன் பௌமிக அகாண்டதாவை வேணுவேன் விசேஷம் இத்தாமத்ம கப்பவியமே கட்டியூத்து கரணும் இத்தாமத்ம ஓனகமின் மகான்சி வச்ச ஏ ரணவீருவான் வேணுவேன் கிரியாத்மகவன விசேஷம் ரணவீரு அதிகாரிய இவகேம அது மஹிதனோ அதிகரு ஜனாதிபதித்துமா கரு மைத்ரிபால சிறிசேன மேதித்துமா மே சம்பந்தேங் விசேஷமே பணத்திற்கு சம்சோதனையாக கினல்ல ராஜ்ய ஆரக்ஷக அமாத்தியான்சே அட்டத்தே எத்திபென பணத்திற்கு சம்சோதனையாக கினாப்பு மே அவஸ்தாவேதி வச்சன சுவல்பியாக கதாகரான்ட்டு லபியமகனு மம்ம சத்துட்டு வேணும் மஹிதனோ மட்ட கலிங் கதாகரப்பு அப்போ கரு மந்திரித்துமல்ல விசேஷம் இத்தாமத்ம கணகாட்டுவேன் கதாகரா மே ரணவீரு அதிகாரிய சா விசேஷம் மே ஜாத்திக ஆரக்ஷக அறமுதல் கிரியாத்மக என ஆகாரே பிலிபாந்தவ வெரதி மதவாத மாஹிதானி மே சபாவே போவிட்ட பிரகாசகரும் லபுவா ம விசேஷம் சிஹிபத்கரான்னட்டோன அது மே அறமுதல் ஜாத்திக ஆரக்ஷக அறமுதல் பிஹிட்டுவீமே காரியபாரேதா திவங்கத ஸ்ரீமத் அப்பே லலித் அதுலத் முதலி மதித்துமான விசின் இதா ஜாதிக ஆரக்ஷக அமாத்தியவரே ஹட்டியட கினேவே மேரட்டே வசர திஹக் யுத்தியாக் வெனுவேன் அப்பி பலாபருத்துன்ன இதா அவருது திஹாக் மே யுத்தே வெய்கியலா ஏசதா அமுதாவ திரிமத் கராண்டு ஏவாகே மே ஏவாகே சுபசாதன காட்டியுத்துவல்ட்டு விசேஷம் ஏசந்தா அவசிய யம்யம் பிரதானியாங் விவித ராஜ்ய நோவன சம்விதான விதேச ஆதார் எவகேம சமஹர தானபத்தியான் மே ஜாதிக ஆரக்ஷக அறமுதல் முதல் துண்ணி மேக்கிட்ட ருப்பியலக்வத் ரஜே முதல் வயக்கரான்னினே அந்தன்ன லிவுங் கவரேகட்டவத் முதலாக் மேகட்ட வயக்கரான்னினே நமுத் மேக இத்தரா கிரியாத்மகவன கிரமவேதிய பிலிபந்தவ யம் காட்டியூத்துக்கரார் விசேஷம் ஜனாதிபதி லேகம்பரியாத் ஆரக்ஷக லேகம்பரியாத் ஏ காட்டியூத்துக்கராத்தி இக்க மூலாசனே கான்னி அதிகாரு ஜனாதிபத்துமா எசா ஜனாதிபத்துமா விசி நம்கரன நிலதாரிய கபீதனா ஏ அமதிவரே பெண்ண புல்வா ஏ விதியட்ட மேக கரு ஜனாதிபத்துமாட் அகமத்துமாட் இதாமத் காரிய பகுல ஜீவிதையாக கத்தர கர்ணவாட் கொட்ட மேவா கிரமவேதியாக கணுவ அவசிய காட்டியுத்து சம்விதானாத்மோ கிரியாத்மக் கிரிம சதா ஏ சந்தா அவசிய மஹிதனோ பாசுகமாக கட்டியட தமாய் அதே துமா மே சதா யோஜனா கல்ல திபென்னே ஜனாதிபதி லேகம் துமத் ஆரக்ஷக லேகம் துமத் ஏவகேம ஜனாதிபதி துமா விசிம் மஹிதன நாம் கருண் லபன தனத்தை மே கமிட்டுவ சந்தா பத்துவேணும் இதைக்கூட வடாத் மஹிதன ஹொந்திங் மிக கிரியாத்மக் கரான புல்வாங் கமக்தீனோ வர்த்தமான ஆரக்ஷக லேகம் வரைய கன அப்படி சத்துட்டு வேணும் ஏ துமா மஹிதனோ திசாபதி வரை கேட்டியிட கட்டியூத்துக்கல்ல மம் இதாம சத்துரனோ மைகரகடுப்பு கால ரிச்சுவன் வித்யாலய ஆதிசிஷேக் ஒஸ்விம்பனாந்து மெத்துமா ஆண்டுக்கார வரை கேட்டியிட கட்டியூத்துக்கரா அது ஜனாதிபதி லேகம் வரைய ஹட்டியிட கட்டியூத்துக்கணும் ஏவகேம மம் விசாசகரணும் அப்பே ஆரக்ஷக லேகம் துமா மே ஒபுத்துமா ஹொபோன மே நியோஜ்ய அப்பே மூலாசனே கரு மந்திரி துமணி மே மூலாசனே நியோஜ்ய கதாநாயக வரைய ஹட்டியிட கட்டியூத்து கருப்பு இத்தாமத் அவங்கவ நிஹத்தமா நீவ கட்டியூத்து கருப்பு ஏ மைத்தனோ நோமன் வைத்தியராத்ன மெத்துமாகே ஆதரணிய புத்தனுவன் கபில வைத்தியராத்ன மெத்துமா இன்னி அப்படி லோக விசாசியாக திமனும் தாக்குன மினிசு அப்பி எகனிசா தாக்குன மினிசு கொய் விழாக்குவத் மைத்தன உத்துரட்ட நே மஹிந்த ராஜபக்ஷ மகத்தியாத் எஹம தமா இது தாக்குனு மினியை அப்படி சாத்துட்டு வேணும் அப்படி கதாகரணம் கூட தாக்குனு கன கதாகரணம் கூட அப்படி கியணும் உத்துரு கன ஏக்கம கதாகரணம் கூட அப்படி பிரபாகன் கன கதாகரணம் மதகத்தி ஆகன் ஏகா ஏ நிசா அப்படி விசேஷம் சீபத் கரண்டோனு மே காட்டி ஊத்துவலதி முகத மாம தானவா போதனை வரதி வித்தியட மே ஜாதிக ஆரக்ஷகார முதல் இக்சா ஜாதிக பக்ஷி அம் வெடக்கரான ஏக ஹரியட கிரியாத்மக்கல்ல தீரும் இதா லலித் அதுலத் முதலி மெத்துவா மேக கேன கொட்ட சமாரு கதாகரி கொஹமது அது மங்கித்தனை கிதாமத் பல பிரயோஜனவத்தினோ ரணினு அதிகாரிய இவகை விவித சுபசாதன காட்டியூத்து கெரென்னு மேக்கே முதலி பிலியன் எக்காக்தீனோ மே முதல் මේ මුදලට අත තියන්න කාටවත් පුළුවන්කමක් නැහැ. අද කයිවාරු ගහන සමහර ඒකාබද්ධ මන්ත්‍රීවරු මේ වගේ වැඩක් කළා නැහැ. එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව එදා සංශෝධනය කළා හැත්තත් අපි ගෙනවා. ඒක වෙනස් කරගන්න බෑ අද. මතක තියාගෙන මේ වගේ යමක් කරොත් එක්සත් ජාතික පක්ෂය තමයි ස්ථාවරව ඒක ක්‍රමානුකූලව මම හිතනවා හැම කාලයකටම ප්‍රයෝජනවත් විදියට අවුරුදු 30ක් ගියත් මේක අද කාටවත් වෙනස් කරන්න බැරි කමක් තිබෙනවා. එනිසා විශේෂයෙන්ම අපි සඳහන් කරනවා මට කලින් කතා කරපු ගරු මන්ත්‍රීතුමා ඉතාමත්ම බොහෝ චෝදනා කර මම එතුමත් එක්ක සමහර කාරණා පිළිබඳ එකග වුණත් බොහෝ කාරණා පිළිබඳව එකග වෙන්නේ නැහැ. මොකද පහුගිය ජුනි මාසේ දෙවෙනිදා තුන්වෙනිදා හිටියේ මම උතුරු ප්‍රදේශයේ. මම ගියා මගේ මිත්‍රයොත් එක්ක ඇවිදින්න. ඒ අනාතරේ මම තමිල් චෙල්වන් මහත්මයා හිටපු නිවසටත් ගියා. ඒ නිවස වහලා තින්නේ ඒක දැනට දීලා තින්නේ පුද්ගලයන්ට අයිතිකාරයන්ට. මතක තියාගන්න තමිල් චෙල්වන් මහත්මයලත් ඒ නිවස ඒ ප්‍රදේශයේ මිනිස්සුන්ගෙන් උදුර ගනිපුවා. ඒ මිනිස්සුන්ගෙන් උදුර ගනිපුවා. සමහර තැන්වල තියෙනවා. අපි දැක්ක රාත්‍රියේ විශේෂයෙන්ම අවසාන භෝජන සංග්‍රහය භුක්ති විඳපු තැනක් වැළුවා. මේ ගෙවල් ඇවිල්ලා මේ සංවිධානයේ එල්ටීටී සංවිධානයේ වා නෙමෙයි. ඒවත් අහිංසක මිනිස්සුන්ගෙන් උදුරගෙන තමයි එයාලා සටන් කරේ. මේවා එකපාරට දවසින් දෙකෙන් අවුරුද්දෙන් දෙකෙන් සතියෙන් දෙන්න පුළුවන් කමක් නැහැ. දැන් අපට ඒකාබද්ධ මේ ගරු මන්ත්‍රීතුමාලා චෝදනා කරනවා දැන් මේ යුද හමුදාවේ මේ සියලු යුද හමුදා කඳුරු අයින් කළා කියලා. අයින් කළා කියලා චෝදනා කරනවා. ඒ විතරක් නෙමෙයි. දැන් ඉඩම් දීලිවල්ලා මේ පදිංචි කරවල කියලා. දැන් මෙතන ගත්තාම අපේ ගරු මන්ත්‍රීතුමා කියන්නේ මොකද්ද? මේ මන්ත්‍රීතුමාලා කියන්නේ අපිට තාම දීලා නැහැ. තාම හමුදා කඳුරු එකක්වත් ඈඩ් කරලා නැහැ. තාම හමුදා කඳුරු තවත් වැඩි කරනවා. පට්ටපල් බොරුවක්. කොයිද හමුදා කඳුරු වැඩි කරලා නැහැ. සමහර තැන්වල යම් යම් ජනතාවගේ ගෙවල් දොරවල් දෙනකොට සානුකම්පිතව හමුදා ඉහළ නිලධාරීන් අද කටයුතු කරන සමාජයත් එක්ක මම ගියා වෙලාවේ මට කිලිනොච්චිය ප්‍රදේශයේදී මට හමු වුණා ජෙනරාල්වරයෙක් අපි හිතවත් කෙනෙක්. එයා අපිත් එක්ක හම්බෙලා කතා කරලා ගියේ ද්‍රවිඩ ජනතා කෙනෙකුගේ මලගෙදරක. මට කිව්ව මලගෙවල් වල අපි යනවා කියලා. අවුරුදු උත්සව තියෙනවා. සිංහල දෙමළ අලුත් අවුරුද්ද කරා හොතට. ඒ වගේම පහුගිය දවස්වල තිබිච්ච ජාතික උත්සව වලට මිනිස්සු සම්බන්ධ කරගත්තා. ප්‍රජාවත් එක්ක බොහොම සම්බන්ධ වෙලා නම කියන්නම් මම ඕන නම් ඒ ජෙනරල් රවිප්‍රිය මැතිතුමා. පැහැදිලිව මම කියනවා. ඒ රවිප්‍රිය මැතිතුමා මම ආඩම්බරෙන් කියන්නට ඕන ඒ ජනතාවත් එක්ක බොහොම සංහිඳියාවෙන් කටයුතු කරන්න පුළුවන් පසාවරණයක් වටාපිටාවක් හදලා තිබෙනවා. මම ඒක ඇවිල්ලා හමුදාපතිවරයාටත් ප්‍රකාශ කරා. ඒ වගේ හොඳ නිලධාරීන් ඉන්නවා. මානුෂිකත්වයෙන් කතා කරන ඒ වගේම යම් යම් වැරදි කරපු අයටත් දඬුවම් කරන්න අවශ්‍ය කටයුතු කරලා තින්නේ දෙමළ ජනතාව නිසා මතක තියාගන්න. ඔබතුමන්ලා කිව්වා අපි ජාත්‍යන්තර යට වෙලා නතු වෙලා නෙමෙයි. අපි සංහිඳියා පිළිවෙත් එක්කම අතුදහම් වීමේ කාර්යාල ක්‍රියාත්මක කරේ. මම යනකොට මට පුදුමයි කිලිනොච්චිය නගරයද මම හිතන්නේ මෙතන ඉන්න මන්ත්‍රීවරු අනුමත කරයි. කිලිනොච්චිය නගරයට යනකොට දිස්ත්‍රික් ලේකම් කාර්යාලයේ ලස්සනට ඉදි වෙලා තිබෙනවා. ඒ විතරක් නෙමෙයි ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය ඉදි වෙලා තියෙනවා. ඒ වගේ මිනින්දෝරු කාර්යාලය හදලා තිබෙනවා. ඒ විතරක් නෙ පොලිසිය සහ අනිකුත් අවස්ථා මම හිතන්නේ හැම දෙයක්ම නිර්මාණය කරලා තියෙනවා. ලස්සනට පාරවල් තියෙනවා. මතකද ගිය ආණ්ඩුව කාලෙත් ඒ පාරවල් හැදුවා. මේ ආණ්ඩුවෙනුත් ඉතුරු වැටික් කර අපි කියන්නේ අපි සේරම කරයි කියලා. ඒ නිසා ලස්සනට කාපට් කරලා තියෙනවා. ඉස්සර උඩ පැන පැන ගියේ අපි දැක්ක යුද්ධයේ පසුව ගිහිපු කාලේ මම විශේෂයෙන්ම වවුනියා ප්‍රදේශයෙන් අපි ඈත ඔප්පට ගිහිල්ලා මුලතිව් ප්‍රදේශයට යනකොට යන්න බෑ අපිට තිබුණේ. අද ලස්සනට මාර්ග හදලා තියෙනවා. විදුලි බලය දීලා තිබෙනවා. ඒ විකාශන ඒ මං හිතනවා ඒ සංඥා පද්ධති සියල්ල සකස් කරලා අවසානයි. අද බලන්න ගිහිල්ලා යාපනයේ පොලිසිය හොඳට හදලා තියෙනවා. හෙට අනිද්දා අශෝක හෝටලය නිදහස් කරන්න ලෑස්ති කරලා තිබෙන්නේ. එසා අපි ගියාට සංචාරය යන්නේ නිකන් ගිහිල්ලා කාලබීලා ජොලි කරලා එන්න නෙමෙයි. අපි ගියා කංකසන්තුරේට. කංකසන්තුරේ ප්‍රදේශයට ගියා. ඒ ප්‍රදේශවල සංවර්ධන වෙනවා. වගා කටයුතු වෙනවා. අද යාපනයේ ප්‍රදේශයේ යාපනයේ මහජන පොළට ගියාම අද හොඳට වැඩ කටයුතු කරන්න පුළුවන්. දෙමළ දැන් ගොඩක් අයට සිංහල භාෂාවත් පුළුවන් තත්ත්වයක් තියෙන මේ අවුරුදු දෙක තුරට. මොකද ඒ තරම් වෙනසක් මේ රටේ ඇති කළා තියෙනවා. ඒ නිසා මම කියනවා මම ද්‍රවිඩ ජනතාව වෙනුවෙන් මම දැක්කා මේ මන්ත්‍රීවරයෙක් කියනවා 60,000ක් තාම ඉන්දියාවේ ඉන්නවා ඒවා ගෙන්න ගන්නේ නැතේ කියලා. 60,000ක් ගෙන්න ගන්න ඕනේ ඉන්න මිනිස්සු ඉස්සෙල්ලා පදිංචි කරවලා. 60,000ක් ගෙන්නලා සරණාගතින් කරන්න අපි ලෑස්ති නැහැ. ආණ්ඩුවේක පිරිවෙලට යනවා. ඒ සාපේ චෝදනා කරන එක පැත්තකින් ඒකාබද්ධය අපි මේ ද්‍රවිඩ ජනතාවට ඕනවට වැඩිය සලකනවා රට බෙදනවා රට නැවත දෙන්න යනවා කියලා නොඑක් චෝදනා මැද්දේ ජනාධිපතිතුමත් අගමැතිතුමත් ඊටමත් අවංකව ක්‍රියා කරන වෙලාවේ මම හිතන ඔබතුමල්ලත් මේ ජාතිවාදයක් අවශ්‍යගෙන නැවත යුද්ධයක් ඇති කරගන්න ඕන මානසිකත්වයක් ගොඩනගන්න ඕනේ. අපි දන්නවා පෞගිය දවස්වල විරු සමරු පැවැත්තපු වෙලාවේ අපි ඒව නැවතුවේ නැහැ. අපි කිව්වා හැබැයි ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට එකඟ වෙන විදියට වැඩ කටයුතු කරන්න. සිවාජි ලිංගම්ලා කතා කරේ මොන විදියටද? එහෙම කතා කරන සිංහල එක මන්ත්‍රීවරයෙක් එක නායකයෙක් ක්‍රියා කරේ නැහැ. අපි බොහොම සාමකාමීව බොහොම සහජීවණයෙන් කටයුතු කරන්න ගත් අද බත්වන මම හිතනවා මගේ ගෞරවය පෙන්වන්නට ඕන. රණවිරුවන් හැටියට විශේෂයෙන්ම රණවිරු අධිකාරිය බලන්න. මේකෙන් මේ රණවිරු අධිකාරියට දෙන මුදල මේ යුද්ධය වෙනුවෙන් කටයුතු කරපු නේ. යුද වියදම් ගත්තත් එදත් එකයි අදත් එකයි. යුද වියදම් කෙනෙක් කිය යුද්ධ කාලේ කොහොමද ඒක වෙනස් වෙන්න ඕන අඩු වෙන්න ඕන නෑ. මේ යුද හමුදාවේ ඉන්න අක්ෂ ගානක් ඒ ත්‍රිවිධ හමුදාවේ පොලිසියේ ඒ වගේම යුද හමුදාවේ නාවික හමුදාවේ ඒ වගේම ගුවන් හමුදාවේ නිලධාරීන්ට සුබසාධනය කරන්න ඕන. මේ වගේම ජීවිත දහස් ගානක් විනාශ වෙච්ච තමන්ගේ අපේ ආදරණීය රණවිරුවන් අපි රණවිරුවන් කියන තමුන්හන්සේලා ප්‍රභාකරන්ට රණ බව හඳවලා නායකෙක් හැටියට කියන අපි ඒකට දොස් කියන්නේ නැහැ. එතුමා අරගලයක් අරගෙන ගියා. හැබැයි මේක කරේ මේ රටේ සිංහල මුස්ලිම් ද්‍රවිඩ සියලු ජන කොටස් වෙනුවෙන් රජයේ නිලධාරීන් හැටියට රජයේ හමුදාවක් හැටියට කටයුතු කරේ රට බේරගන්න. ද්‍රවිඩ සංවිධානය කටයුතු කරේ වර්ගය වෙනුවේ. හැබැයි අපි සිංහල මුස්ලිම් බර්ගර් සියලු ජන කොටස් වලට ක්‍රිස්තියානි බෞද්ධ ඒ වගේම වෙනත් ආගම්වල සියලු දෙනාට මේ රටේ සැකෙන් බියෙන් තොරව පහන් කරන්න අවශ්‍ය එළියනතුරු පහන් කරලා නිදාගන්න පුළුවන් අවස්ථාවක් උදා කරන්න අපි කටයුතු කරේ. ජාතික ආරක්ෂක අරමුදල විශේෂයෙන්ම අපි කියනවා මේ නිසා මේ අරමුදල ඉතාමත් ප්‍රයෝජනවත් අරමුදලක්. මේකට ඕන තරම් සල්ලි දීලා තිනවා. එක රුපියලක් මම කිව්ව රජෙන් දීලා නෙමෙයි. ඒ නිසා ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි අපි බලන්නට ඕන මේ මුදල සම්බන්ධයෙන් ඉතාමත් ක්‍රමානුකූලව ඒ අවශ්‍ය කටයුතු කරන්න. සමහර වෙලාවට සමහර ප්‍රතිපාදන සපයනකොට සුබසාධන කටයුතු වලට අවශ්‍ය කටයුතු ක්‍රියාත්මක වෙනකොට මම හිතනවා ජනාධිපතිතුමාට අගමැතිතුමාට මේවට සම්බන්ධ වෙන්න බෑ. ඒ සඳහා නිලධාරීන් හැටියට ආරක්ෂක ලේකම්වරයා ජනාධිපති ලේකම්වරයා වගේ අය සම්බන්ධ වෙලා ඕන වෙලාවක රැස් කරලා තීන්දුවක් අරගෙන අවශ්‍ය සුබදානය කඩිනමි කරන්න පුළුවන්කමක් තිබෙනවා. ඒ විතරක් නෙමෙයි අපි දන්නවා මේ කෙටුම්පත අනුව ප්‍රධාන ප්‍රඥප්ති 6 වෙනි වගන්තිය දැක්වෙන පරිදි ඒ අරමුදලේ පාලක මණ්ඩලයේ සභාපතිවරයා විය යුත්තේ ජනාධිපතිවරයාය. මෙම සංශෝධන පනත් කෙටුම්පත මගින් ඒ වෙනුවට ජනාධිපති ලේකම් යන වචනය ඇති කළමයි තන්නේ පිළිබඳව ආදේශ කළා කටයුතු කරන්න අවශ්‍ය වෙලා තිබෙනවා. ඒ විතරක් නෙමෙයි අද බලන්න විශේෂයෙන් මේ රටක් හැටියට අපි දන්නවා ඉතාමත්ම විශාල සේවාවක් අද අපේ ආරක්ෂක හමුදා කරනවා. මොනවද අද බැලුවොත් මම ඉතාමත් කනගාටු වුණා ගරු මුලාසනේ මන්ත්‍රීතුමනි. මම ගියාම මෙතන ගෝල් ෆේස් එක ළඟින් යනකොට ඇත්ත වශයෙන්ම දකින්න ලැබෙන්නේ මේ රටේ හිටපු ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ නිර්මාතෘ අපේ SWRD බණ්ඩාර නාථසේ මතානන්ගේ මං හිතන්නේ ඒ රුව. එතනින් මොකද මේ දේශීයත්වය ගැන මහලොකෝට කයිවාරු ගහන පක්ෂයේ අනන්‍යතාවය ගැන මහලොකෝට බෙරිහන් දෙන සමහරු අපි දන්නවා අර සැංගිල්ලා හෝටලෙන් එළියට බහිනකොට තියෙන්නේ කාගේකද? මම හිතනවා වෙන රටක කෙනෙක් ආවම හිතයි මේ සැංගිල්ලා හෝටලේ නිර්මාතෘවරයා තමයි SWRD බණ්ඩාරනායක. මොකද එතනයි තියෙන්නේ පිළිරුව. ඒ තරම් අවඥා තත්ත්වයට පත් කරලා තිබෙනවා. එක පැත්තකින් එයා එහෙම කරා. ඒ නිසා එහෙම කල්ලිවලා අද කෝටි ගාණක්කට මං හිතන්නේ වටිනාකමක් මිල කරන්න බැරි හදවත වගේ තිබිච්ච එක අද විකුණලා ඒ තුල මං හිතනවා අපි දන්නවා ඒ තුලින් සැංගිල්ලා හෝටලේට දීලා මොකෝ අපට ලැජ්ජයි සමහර වෙලාවට. මන් දන්න මැති ඇමතුරු ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ ගිහිල්ලා අර සැංගිල්ලා හෝටලේ එළියට බහිනකොට බණ්ඩාරනායක පිළිරුව තියෙන්නේ. හොඳයි නමස්කාර කරලා යන්න පුළුවන්. නමුත් ඒ වගේ තත්ත්වයට පත් කරන්න නෙමෙයි අපි ආණ්ඩුවක් හැටියට අපි කටයුතු කරේ. ඈ ඒ නිසා අපි අද හදනවා මන් දන්න අවුරුදු කීයක් තව හදයිද කියලා අර ට්‍රීපෝසස් හෙඩ් ක්වාටර්ස් එක. එනිසා ඒක ඇත්ත වශයෙන්ම මෙතනින් අහිං කරන්න ඕන ඇත්ත වශයෙන්ම. ඔව් අපි තමයි ඒකත් ආරක්ෂා කරේ මොකද අපි කෑ ගහපු නිසා. එනිසා මම කියනවා මෙතන ඉන්න අපේ ද්‍රවිඩ මන්ත්‍රීවරු කීප දෙනෙක් බොහොම හිතවත් අය අපේ. අපි ඒකට තමාන්ට විදේශ ගත වුණාම බොහොම සහෝදරත්වයෙන් අපි කටයුතු කරන්නේ. විසිරිසේසන් මන්ත්‍රීතුමාල වගේ අය ඒ සහෝදර මන්ත්‍රීවරු අපේ නියෝජ්‍ය කාරක සභාපතිවරයා අපි දන්නේ එතුමගේ මලගමක් වුණත් අපි යන්නේ. මොකද එතුමත් එක්ක තියෙන සහෝදරත්වය අපි ආරක්ෂා කරගන්න. එසම් මේවා වෙනස් කරන්න කඩන්න කාටවත් දෙන්නේ බෑ. 2028 දක්වා මේ රජය මොන අර්බුද තිබුණත් මොන විදියෙ මේවා බේද බින්න කළා කටයුතු කරත් අපි මතක තියාගන්න ඕන ඒ සඳහා අවශ්‍ය කටයුතු කරන්න. ඒ නිසා මම සතුටු වෙනවා ආරක්ෂක වියදම් ගැන කතා කරන්න මම බලාපොරොත්තු වෙන්නේ නැහැ. නමුත් අපි දන්නවා 2000 අපි පහුගිය කාලේ 2002 පාදක වර්ෂයක් හැටියට තියාගෙන සමහර ආර්ථික වර්ධනය ගැන කතා කරන්නේ. නමුත් 2012 පාදක වර්ෂයක් හැටියට තියාගෙන ගන්නකොට මේක වෙනසක් තිබෙනවා. මේකෙන් ගණන් ඉලක්කමෙන් නෙමෙයි මේවා ඉලක්කමෙන් සමහරු කියලා මේවට පහර ගහනවා මොන ආණ්ඩුවට නමුත් මතක තියාගන්න අද ඒකාබද්ධ විපක්ෂයේ සහෝදර මහත්වරුන්ට කියන්නට කැමැති අපේ මන්ත්‍රීතුමල්ලට උද්ඝෝෂණ කරනකොට පිකටින් කරනකොට ඒවට කඳුළු ගෑස් ගහනකොට ඒවට පොලිසිය විශාල වශයෙන් යොදවනකොට ඒවටත් මේ ආරක්ෂක අරමුදලේ මුදල් යනවා ඒ නිසා මේක ගැන විවේචනය කරන්න බෑ කාටවත් මේක අවශ්‍ය දෙයක් රටක ප්‍රධාන දේ ආරක්ෂාව ඕනම රටක් ප්‍රධාන දේ හැටියට ආරක්ෂාව කරනවා මොකද මේ රටට අභියෝග දෙන්න බෑ ප්‍රසන්න රණින මන්ත්‍රීතුමා තමුන්නාන්සේ වෙලාවක් අරන් කතා කරන්න කරුණා කළා හැම එකටම කඩා පනිනවා මංගුව කරුණා කළා තමුන්නාන්සලාට තියෙන කරුණ ඕන තරම් කියන්න පුළුවන් මහලකෝට ජාතිය ගැන කතා
කරා මන්ත්‍රීතුමා කාලේ අවසන් කතාවක්
ඒසා කරු මන්ත්‍රීතුමනි ඒ නිසා අපෙත් කටා ඉස්සෙනවා මේවා කියනකොට මතක තියාගන්න ඒ නිසා මම ඕ ඒව කියන්නේ නැහැ මම එතුමා මගේ හොඳ මිත්‍රයෙක් ඒක නිසා මම මොකුත් කියන්නේ නැහැ මොකද තවසරයක් ඇතුළට යන්න උනොත් ඒකේ වාක්‍යීමත් අපි විශේෂයෙන්ම අපිට තමයි ඒකත් ගත කරන්නේ ඒසා අවසාන වශයෙන් මම කියනවා ජාතික ආරක්ෂක අරමුදල විශේෂයෙන්ම රණවිරු අධිකාරිය තුලින් කරන සේවය ඉතාමත් වටිනවා ගෙවල් හදනේවා ඒ වගේම ඉඩම් කඩම් අරන් දීලා තමයි මගේ ආසනයේ රණවිරු ගමක් ගරු සජිත් ප්‍රේමදාස මහත්තුමා ගෙවල් 25ක් අපි ආරම්භ කරන්න යනවා හැම ආසනයකම රණවිරු ගමක් හදන්න ඕන ඔබතුමාලට අපි සහයෝගයෙන් දෙනවා මම කියන්නම් ඔබතුමාලා සිංහල ජෙනරාල්වරු බ්‍රිගේඩියර්වරු බොහොම සුවද අපි ඔබතුමාලගේ නම් කියලා තියෙනවා බොහොම හොඳ මන්ත්‍රීවරු ඉන්නේ අද හොඳ බුද්ධිමත් වෛද්‍යවරු ඉංජිනේරුවරු එක මාධ්‍ය පිළිබඳ ආයතනයේ තියෙන ඉතාමත් හොඳ අපේ අර මම හිතනවා මන්ත්‍රීවරු ඉන්නේ එතුමාලට යමක් තේරෙනවා එසා නැවත මේ රටේ ඔවගේ යුද්ධයක් ඇතිවන්නට අවශ්‍ය වටාපිටාව නිර්මාණය කරනවා නැවත යුද්ධයක් ගැන හිතන්නවත් බෑ වනේ වන හතුරෙකුටවත් මෙවන් දෙයක් සිද්ධ නොවේවා කියලා අපි ප්‍රාර්ථනා කරනවා ඒ ශක්තිය අපි දෙන්න ලෑස්ති ඒ නිසා අපි බලාපොරොත්තු වෙන ඉදිරියේදී මේ පිළිවෙල ශක්තිමත් කළා මේ තුලින් විශාල සේවයක් කරනකොට සංහිඳියාවෙන් යුතුව කටයුතු කරන්න අවශ්‍ය පසුබිමත් අපි මේ රජය හදනවයි කියන එක මතක් කරමි ඔබතුමාට ස්තුතිවන්ත වෙමින් මගේ කතාව අවසන් කරන බොහොම
ස්තුතියි